कोटि ब्रह्मांड नाधनी हरि। श्री हरे सुखनु धाम, सर्वकर्ता छे मारो प्रभु। श्री हरि पूरण काम, वर्णिवेश रमणीय दर्शनम, मंदहास रुचिरानंदुजम, पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये। भव संभव भेति भेदनम, सुख संपत करुणा निकेतनम, व्रतदान तप क्रिया फलम, सहजानंद गुरु हरे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान
की जय।
श्री घनश्याम महाराज
की जय।
श्री लक्ष्मी नारायण देव
की जय।
श्री नर नारायण देव
की जय।
श्री राधा कृष्ण देव
की जय।
श्री हरि कृष्ण महाराज
की जय।
श्री घनश्याम महाराज
की जय।
भगवान श्री हरि की असीम कृपा थी आपने सदगुरु श्री सुकानंद स्वामी ना जीवन ऊपर रवि सभा में सुंदर मजाना बोध पाठ मळे एवा प्रसंगो वाँची रह्या छे। वाला वाला महाराज अने महाराज ने वाला एवा सुकानंद स्वामी नी कथा भगवान श्री हरि नी कृपा थी आजे आपने सांभळवा वागोळवा अने एमांथी कंईक जीवन में उतारवा माटे मळी छे। कारण के एवो संकल्प लईने बेसीए के आमांथी कंईक आपणामां आवे। एकादોય સુખ મુનિ નો ગુણ અડધો ફડધોય આવે ને તોય મહારાજનો, મહારાજના વાલા સંતોનો અને એ ગરીબ ભક્તોનો આપણને રાજીપો ઘણોય મળે કે જે રાજીપાની મારે ને તમારે ખૂબ જરૂર છે। આપણા કલ્યાણ માટે, આપણને સુખ મળે એના માટે, આપણી માયા ટળે એને માટે, આપણા સ્વભાવ ટળે, વાસના ટળે અને ભગવાન મળે એને માટે જરૂરીમાં જરૂરી કોઈ ચીજ હોય તો શ્રીહરિનો અને શ્રીહરિના સંતો ભક્તોનો રાજીપો, એની પ્રસન્નતા। ભગવત પ્રસન્નતા અર્થે તો કેટલા કેટલા પૂર્વે તપ કર્યા છે, કેવા કેવા કષ્ટ સહન કર્યા, કોઈ પાણીના ધરામાં બેસીને, કોઈ ખૂબ તડકામાં બેસીને, કોઈ જંગલમાં બેસીને ભગવાનની પ્રસન્નતાને અર્થે નંદ સંતોએ કેટલા કેટલા દુઃખ અપમાન સહન કર્યા, પરમેશ્વરની પ્રસન્નતાને અર્થે હરિભક્તોએ, આ સત્સંગની બહેનો દીકરીઓએ પણ કેટલું કેટલું સહ્યું છે। પાછળ આશય એક જ હતો, પ્રસન્નતા, જેના દિલમાં પ્રભુની ને પ્રભુના પ્યારા સંતની પ્રસન્નતાની ભૂખ નથી, એ સુગંધ વિનાના ફૂલ જેવો માણસ છે, એ પાણી વિનાના સરોવર જેવો છે. એ કેવળ દુકાનમાં શોભાનું ફ્રૂટ લટકાવ્યું હોય ને એવો છે. એમાં જે તત્વ છે એની મહત્તા છે, ફૂલમાં સુગંધની, સરોવરમાં પાણીની. એમ માણસના દિલમાં પરમેશ્વર અને પરમેશ્વરના જે વ્હાલા છે એમની પ્રસન્નતાની જે ભૂખ છે એ જ સારમાં સાર વસ્તુ છે. અને સુકાનંદ સ્વામીના જીવનમાં એ ભૂખ આપણને અનુભવાય છે. માટે આ સંતનું આખ્યાન ગવાય છે અને એમાંથી ઘણું ઘણું પમાય છે. પ્યારા મારા હે નાથજે, શું કહું તમારી વાત, શું કહું તમારા સંતની, જેને મળ્યા તમે સાક્ષાત. હે મહારાજ, તમારી શું વાત કરવી અને તમારા સાધુની એ શું વાત કરવી. તમે જેવા તો તમે જ છો અને તમારા સાધુને તમે મળ્યા છો. તમે અને તમને મળેલા એ તો કંઈક આ દુનિયામાં અલૌકિક જ છે. અને એની જ્યારે કથા થતી હોય ત્યારે આપણે ખરેખર દિવ્ય બની જઈએ છીએ. આપણી ભગવાન તરફ તત્કાળ ગતિ થાય છે. સુખ આપ્યા અતિશે તમે, લડાવ્યા અતિ લાડ, જેટલો માનીએ એટલો ઓછો, હે પ્રભુજી તમારો પાડ. હે જી, સુખ આપ્યા અતિશે તમે, અને લડાવ્યા અતિ લાડ, જેટલો માનીએ એટલો ઓછો, હે પ્રભુજી તમારો પાર. આજ દિવસ સુધીની આપણી જિંદગીમાં જોઈએ કે મોટા મોટા પૂર્વે થયેલા ભક્તોની જિંદગીમાં જોઈએ તો પરમેશ્વરે એને કેટલા સુખ આપ્યા, કેટલા લાડ લડાવ્યા, કેટલી તરફથી એમને રક્ષ્યા, અભય આપ્યા, સુખ આપ્યા, પ્રભુનો કેટલો પાડ, કેટલો બધો ઉપકાર. અખંડ ભગવાન શ્રી હરિ નિજાશ્રિતો ઉપર ઉપકાર કરે જ છે, બલકી તમામ જીવ સૃષ્ટિ ઉપર એમનો ઉપકાર સતત વહી રહ્યો છે. એમની કૃપા બધા જ ઉપર એક સરખી વહી રહી છે. પરંતુ જે પરમેશ્વરનો આશ્રિત થાય, દીન થાય સંતો ભક્તો આગળ, એના ઉપર પરમેશ્વરની વિશેષ કૃપા વહે છે, એને વિશેષ ઉપકારનો લાભ પ્રાપ્ત થાય છે. એ દૈન્યમાં ફાયદો છે એવું આનંદની લહેરીમાં લખ્યું છે. મારા આત્માના છો આત્મા, સાકાર મૂર્તિ સદાય, રાજી કરવા છે આપને સંતના ગુણ લાગાય. સંત ભેરા છો સદા તમે, રહો સંતને આધીન, એવી તમારી કરુણાને જાણે કોઈ કપ્રવી. હજી સુખ આપો છો સદા તમે, તમે મોટા દાતાર, દયા કરી સૌ જીવનો કરો છો તમે ઉદ્ધાર. સુકાનંદ સ્વામી જેવા સંતની સાથે ભગવાન સદા શ્રીહરિ રહે છે, એવા સંતને આધીન રહે છે. એટલે એવા સાધુના ગુણલા ગાવાની અંતરમાં હોશ રહ્યા કરે કે જેના ઉપર પ્રભુની અપરંપાર પ્રસન્નતા હોય. અનેક જીવનો શ્રીહરિ પોતાના સંતો દ્વારા ભક્તો દ્વારા ઉદ્ધાર કરે છે, એવા ભગવાન મોક્ષના દાતા છે.
ધન ધન સુકાનંદ સ્વામીને, ધન ધન એનું જીવન, પ્રેમે આખ્યાન સંતનું ગાવું હું જ્ઞાન જીવન.
એક એક પ્રસંગ મારો તમારો આત્મા જગાડે એવું આખ્યાન છે. મેં તે દિવસે કહ્યું હતું, ગહેરું પાણી હાલ્યું જતું હોય એમ સ્વામીનું જીવન હાલ્યું જાય છે. ખખડાટ ભભડાટ ઓછો છે પણ પુષ્કળતા અને ગહેરાઈ બહુ છે.
સ્વામી સુકાનંદજીને હરી જાણતા બુદ્ધિવાન, પ્રગટ પ્રભુના દિલમાં સદા હતું સ્વામી પ્રત્યે માન.
એનો એક પ્રસંગ આપની આગળ રજૂ કરું છું. મહારાજ સુખ સ્વામીને બુદ્ધિશાળી જાણતા, ખ્યાલ આવે છે તમને? સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેને બુદ્ધિશાળી કહે એ કેટલા બુદ્ધિશાળી હોય, જેવા તેવાને તો કે નહીં. આપણી જેવા કે કા બુદ્ધિશાળી છે, ઠીક, હવે આપણે એને બુદ્ધિશાળી માપ્યા આપણી બુદ્ધિ થોડી કેવી હોય, પણ પુરુષોત્તમ નારાયણ સુકાનંદ સ્વામીને બુદ્ધિશાળી કહે, અદ્ભુત વાત છે. એવું મહારાજના દિલમાં સુખમોનીનું સ્થાન હતું. ઘણા ઘણાનું સ્ટેટમેન્ટ આપતા હોય કે તો હારો આવું મૂર્ખ છે, એને અક્કલનો સાંટો જ નથી. આપી દીધું સ્ટેટમેન્ટ ભગવાન સ્વામિનારાયણ સુખજીનું સ્ટેટમેન્ટ આપે છે કે તો મા બુદ્ધિશાળી છે. જો એકવાર મહારાજ હવારે ઉઠી દરબારમાં આંબલી નીચે ઓટા ઉપર બેસીને દાતણ કરતા ગઢપુરમાં, ત્યાં આનંદાનંદ બ્રહ્મચારી અને વાસુદેવાનંદ બ્રહ્મચારી બંને જણ જોળી માગવા નીકળ્યા. મહારાજની મોર થઈને જાતા મહારાજે જોયા, મહારાજ કે ક્યાં જાઓ છો? બંને જણાએ હાથ જોડ્યા, હે મહારાજ ગામમાં જોળી માગવા જઈએ છીએ. સાંભળો બ્રહ્મચારીઓ, મને એક એક પ્રશ્ન પૂછીને પછી જોળી માગવા જાઓ. એટલે આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એનો પ્રશ્ન સાંભળીને એટલું બોલ્યા, આ તો મૂળજી બ્રહ્મચારી જેવો થશે ને સ્ત્રી ધનમાં લેવાશે નહીં. પછી વાસુદેવાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યું, એને સાંભળીને મહારાજે કહ્યું, અહો આ તો સુકાનંદ સ્વામી જેવો બુદ્ધિશાળી થશે. આવું વાસુદેવાનંદ બ્રહ્મચારીને મહારાજે એનો પ્રશ્ન સાંભળીને વરદાન આપી દીધું કે આ સુકાનંદ સ્વામી જેવો બુદ્ધિશાળી થશે. આવી રીતે એ બંનેની પ્રશંસા કરી, પછી રજા આપી, એટલે એ બંને તો જોળી માગવા ગામમાં ગયા. પણ એક વાત ધ્યાનમાં લો, એકવાર લોયામાં મહારાજે વાસુદેવાનંદ બ્રહ્મચારીને પોતાની ગાદીએ બેસાડીને કહ્યું, સાંભળો સંતો હરિભક્તો, આ વાસુદેવાનંદ બ્રહ્મચારી વાસુદેવ નારાયણ તુલ્ય છે. આવું ભગવાન સ્વામિનારાયણે વાસુદેવાનંદ બ્રહ્મચારીનું સન્માન કર્યું કે આ વાસુદેવ નારાયણ તુલ્ય છે. અને ભગવાન સ્વામિનારાયણના વચનો ખોટા કોઈ દી હોય નહીં, ખોટા કોઈ દી થાય નહીં. પછી આ વાસુદેવાનંદ બ્રહ્મચારીએ સત્સંગી ભૂષણ નામનો અદ્ભુત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચ્યો. આવા આ વાસુદેવાનંદ બ્રહ્મચારીને આ સુકાનંદ સ્વામી જેવા બુદ્ધિશાળી થશે એમ મહારાજે ઉપમાવ્યા. એ સુકાનંદ સ્વામીનું મહારાજના દિલમાં કેટલું જબરજસ્ત સન્માન સાથેનું માનને સ્થાન છે એ આ પ્રસંગ જે જણાઈ આવે છે. સુખ મુનિની ઉત્કર્ષતા બતાવતો આ પ્રસંગ, શ્રીજી મહારાજની એમના પ્રત્યે સદભાવના અને પ્રસન્નતા જણાવતો આ પ્રસંગ આપની આગળ પ્રસ્તુત કર્યો.
દયાળુ છે અતિ શ્રી હરિ, કરુણાતણો સાગર દયાળુ છે શ્રી હરિ, કરુણાતણો સાગર જીવહિત કરવા તત્પર છે સદાય કહ્યા વગર, જીવહિત કરવા તત્પર છે વાલો મારો સદાય કહ્યા વગર.
પરમેશ્વરને પ્રેરણા કરવી પડતી નથી એવો પણ એક સંતનો મત છે. અપ્રેરિત આપણું હિત પરમેશ્વર સદાય કરે છે, આપણને તો હિતાહિતનું માન જ ક્યાં છે. કોઈએ પણ સ્વામિનારાયણ ભગવાનને તમે શિક્ષાપત્રી લખો એવી પ્રેરણા કરી હોય, તમારા વાંચ્યા સાંભળ્યામાં આવ્યું હોય તો મને કહો. નથી કરી. શ્રી હરિએ પોતે અપ્રેરિત જીવહિત માટે શિક્ષાપત્રી લખી છે. શ્રીજી મહારાજના એવા અનેક પ્રસંગો છે કે પોતે જ પોતાની કેવળ કરુણા દયા અને ઉદારતાથી આપણા કલ્યાણ માટે કંઈક ને કંઈક કરતા હોય છે. એવા ને એવા દયાળુ એના સાધુ. એ પણ અપ્રેરિત જીવહિત કરવા હંમેશાને માટે તત્પર રહેતા હોય છે. આવા મોટા મહારાજ અને આવા મોટા મહારાજને વરેલા મહારાજના ભક્ત સંતો એના મહિમાને સામાન્ય બુદ્ધિવાળો જાણી શકે નહીં, એની કલ્પમાં આવે નહીં. દેહાભિમાનીને વિષયમાં બંધાણેલો જે મંદમતીનો માણસ આવા ભગવાનને ભગવાનના સંતના મહિમાને શું પામે, શું વિચારે બિચારો. એકવાર ગઢડામાં લક્ષ્મી બાગે જ્યાં બેઠક છે એ આંબાના વૃક્ષ નીચે મહારાજ દિવસે સભા કરીને બેઠા હતા. મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી આદિ સંતો મહારાજની સન્મુખ બેઠા હતા. બેઠકના આંબા નીચે મહારાજ સૌને અતિશય આનંદથી દર્શનનું સુખ આપી રહ્યા છે. એમાં આંબાની એક ડાળની કેરીઓ મહારાજના માથે લટકતી, એમાંથી મહારાજે એક કેરી પોતાના હાથમાં લીધી અને બોલ્યા, હે સંતો હરિભક્તો સાંભળો, ડભાણ ગામની ત્રણ વસ્તુ અમારી સેવામાં બહુ આવી, બહુ આવી, અમ ઉપયોગે આવ્યા હતી. ત્રણ સેવકો મુખ અમ ઉપયોગે આવ્યા હતી, ત્રણ સેવકો મુખ ડભાણિયા ત્રણેય જાણજો, બળદ આંબો ને સુખ. ની ત્રણેયની આગળ ડભાણિયા લાગે. ડભાણિયા ત્રણેય જાણજો, બળદ આંબો ને સુખ. ડભાણીઓ બળદ, ડભાણીઓ આંબો, ડભાણિયા સુખ. સન એમ કરીને મહારાજ ત્રણેયની વાતો કરે છે. પહેલી વાત કરી ડભાણિયા આંબાની. મહારાજ કે ડભાણના આંબાની કેરીઓનો ટોપલો લઈ મૂળજી બ્રહ્મચારી ધોમધોમ વૈશાખના તડકામાં ગઢપુર આવ્યા, ટોપલો માથે ઉપાડી. એ કેરીઓ અમે જીમ્યા એનું એક ગોટલું અહીંયા આ લક્ષ્મીવાડીમાં વાવ્યું, એનો આંબો થયો. તેની કેરીઓ પણ અમારા ઉપયોગમાં ખૂબ આવી છે અને આવે છે અને આવશે. ત્યાં તો પ્રેમાનંદ સ્વામી બોલી ઉઠ્યા, ધન્ય આંબાની છાયા, ધન્ય બેઠક બેસે હરીજો. સંતોએ આ બધી લીલાને આંબાને કીર્તનમાં વણીને અમરત્વ આપ્યું છે. એ જગ્યાએ હાલ આંબો તો નથી, ઉકાઈ ગયો છે, પણ સંતોના ગ્રંથમાં અને પદોમાં તો એ અમર છે. એમ મહારાજે ડભાણિયા આંબાની વાત કરી. હવે બોલે છે ડભાણિયા બળદ બાબતે. મહારાજ કે ડભાણ ગામનો વેલા નામનો એક બળદ અમારા ઉપયોગમાં ભોવાયો. ડભાણના નિષ્ઠાવાન વિષ્ણુદાસે અમને તે કૃષ્ણાર્પણ કર્યો હતો. અમને આપ્યો હતો. આ બળદ કેટલાય કિલોમીટર સુધી એક ધારી રેવાળી ચાલમાં ચાલતું. રેવાળી ચાલ એને કહેવાય કે એમાં બેઠેલાને આંચકો ન આવે, ખદ નહીં, બાજડું ક્યાં નહીં અને ધીમી નહીં, રેવાળી ચાલ કહેવાય. ખેડું હોય એને ખબર પડે. મહારાજ કે આ બળદ કેટલાય ગામ સુધી રેવાળી ચાલમાં એક ધારો હાલતો, એટલે ગાડામાં બેઠેલાને સહેજ પણ આંચકા ન લાગે. એવો જ એક બીજો પારેવા નામનો બળદ હતો, એ પણ સારો ચાલતો. આ પારેવા નામનો બળદ પીપળીના દાદાભાઈ વણારે મહારાજને ભેટ આપેલો, અને આ વેલા નામનો બળદ ડભાના વિષ્ણુદાસે ભેટ આપેલો. આ બંને બળદ રેવાળી ચાલમાં બહુ હાલતા. મહારાજ કે અમારે ગાડે બેસવું હોય તો આ બંને બળદ સંતો જોડતા, અને એકલા અમારે જો એકે બેહવું હોય, એકો જોડવાનો હોય તો એ બેમાંય વેલાનો નંબર લાગતો, તો વેલાને જોડતા. અને જ્યારે ધોલેરા મદન મોહનજી મહારાજની મૂર્તિ લઈને જવાનું થયું ત્યારે ભાઈતમાનંદ સ્વામીને મેં કહેલું કે સ્વામી, વેલો અને પારેવો આ બે બળદની ચાલ બહુ સારી છે, માટે એ બંને બે બળદને જોડીને એમાં મૂર્તિઓ મદન મોહનજી મહારાજની સ્થાપીને તમે ધોલેરા જાઓ, જેથી મૂર્તિને કાંઈ વાંધો જ ન આવે. આવી એમની મહત્તા છે. વળી હે સંતો, એકવાર ચાતુર્માસ બેઠો એટલે બધાય નિયમ લેતા હતા, કોઈ આ લીધું, કોઈ આ લીધું, કોઈ આ લીધું. પછી મહારાજ કે અમે એક નિયમ લીધું, કે શું, કે એક માસ સુધી મુક્તાનંદ સ્વામીને ગાડીમાં બેહાડી સહસ્ત્ર ધરે સ્નાનાર્થે લઈ જવા. મહારાજ આવું નિયમ લીધું. અને મહારાજ કે એ વખતે અમે રોજ આ ડભાણના બળદને જોડી અને ગાડી ચલાવતા એક મહિના સુધી આવી રીતે સહસ્ત્ર ધારે આ વેલા પારેવાને જોડીને અમે મુક્તાનંદ સ્વામીને સ્નાન માટે લઈ ગયા હતા. આવા આ બળદ ડભાણનો અમારે કામ લાગ્યો, માટે એના અમે વખાણ કર્યા. કહે કે અને ત્રીજા આ ડભાણીયા સુખ સ્વામી, આ ત્રણેય અમારી સેવામાં બહુ આવ્યા, ને આ સુખ સ્વામી તો બહુ મોટા સાધુ છે ને અમારા કામમાં બહુ જ આવે છે. એવી રીતે વાત કરીને સ્વામીને બહુ વખાણ કરીને કે જે દિવસથી અમારી પાસે સ્વામી રહ્યા છે તે દિવસથી તેનો ચડતો ને ચડતો રંગ છે, ને અમારા ચરિત્ર લીલા લખીને તથા અમારા કાગળ લખીને સ્વામીની આંગળીઓ વાંકી થઈ ગઈ છે. એ સ્વામીની આંગળીઓ વાંકી થઈ ગઈ છે. સુખ સ્વામી અહીં આવો, અહીં આવો, જાઓ તમારો હાથ જોવા દો. એમ કરીને મહારાજે હાથ જોયો ને આખી સભાને હાથ ઊંચો કરીને સ્વામીની આંગળીઓ બતાડી અને કહ્યું, જુઓ આ આંગળીઓ વાંકી થઈ ગઈ સ્વામીની. અરે સંતો, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે છે, કોઈ ધારણાપાણા કરે છે, કોઈ અન્ય વ્રતો કરે છે, પણ આ સુખમુનિ તુલ્ય થાય નહીં. કેમ, જે અમારા કાગળો લખવા અને અમારા ગ્રંથો લખવાની સેવા કરવાથી સ્વામીના હાથની આંગળીઓ હજળ થઈ ગઈ છે, માટે આ સુખમુનિ તો અમારા હાથ છે. આવું સુખમુનિને મહારાજે લક્ષ્મીવાડીમાં ડભાણીયા આંબા નીચે બિરુદ મળ્યું. શ્રી હરિના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે આ સુખ સ્વામી તો અમારા હાથ છે, અને વિશેષ કહ્યું કે મારો ઉછાળો છે, એટલે મારો ઉતારો છે, એના વિના મારે હાલે નહીં એવા છે. અને પાછું કહ્યું કે આ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ મહારાજ સુખમુનિના ઘણી વાર સભામાં વખાણ કરતા, અને સુખમુનિને ધન્ય છે કે વખાણ એને સહજતાથી પચી જતા. વખાણ તો આપણા ક્યાંક થાય છે, નથી થતા એવું નહીં, પણ મારા બેટાના એ પચવા સિંહા જેવા ભારે પડે, પછી એને કાઢવા પડે ને ગાળી ગાળીને, ને નો તમે એ બધું કાઢો તો અહમ વધે. આપણા કોક વખાણ કરે ને એનો આનંદ થાય, ને આનંદ એમના અંતરમાં ગમે ને એમના પડ્યો રહે ને, તો એ જામતા 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 ગાંઠો થઈ જાય, એને કહેવાય અહમનો ગાંઠો. અને એ જ્યાં હોય ને પછી એવો અથડાય ને ભટકાય ને જેનો હોય એનો કુરાજીપો લેવડાવે અહમનો ગાંઠો. સુખમની જેવા સંતને જ આ બધું પચે.
અરે કેવી સેવામાં શ્રદ્ધા હશે, કેવો હશે હરિમાં પ્યાર, સુખ સ્વામી જેવું આપણે એ જો થાય તો બેડો પાર, એના જેવું થાય તો બેડો પાર. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભર સભામાં એને ઉભા કરે ને એનો હાથ બતાડે, આંગળીઓ બતાડે ને બે મોઢે વખાણ કરે. આપણા ઉપર ભગવાન ને આવો રાજીપો થાય કેવું સારું, પ્રભુ આપણી ઉપર આવા પ્રસન્ન થાય કેવું સારું, એમ આપણને લાલસા થવી જોઈએ, ઈશક થવો જોઈએ પ્રભુ પ્રસન્ન કર્યાનો. પ્રભુ પ્રસન્નતા અર્થે ધ્રુવજીએ કેવું તપ કર્યું, પ્રભુ પ્રસન્નતા અર્થે નારદજીએ કેવું તપ કર્યું, પ્રભુ પ્રસન્નતા અર્થે ઋભુ ઋષિએ કેવું તપ કર્યું. પ્રભુ પ્રસન્નતાને તો કોણ નો ઈચ્છે, કેવા મહારાજ સુખ સ્વામી પર રાજી થયા, તો શું આપણે મહારાજને નથી રાજી કરવા? મહારાજના વાલા સંતો ભક્તોની પ્રસન્નતા આપણે નથી જોઈતી, નથી રાજી કરવા? જરૂર મન થાય છે, રાજીપો કોને ન ગમે? ભગવાનનો સંતોનો પ્રેમ ને પ્રસન્નતા કોને ન ગમે? એ તો અમૃત છે, અમૃત જીવનું જીવત્વ છે, એ તો એ જ સુખની ચાવી છે, એ પ્રસન્નતા જ આનંદનો દ્વાર છે. ભલા ભક્તો, પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં એક જ એ પુસ્તકમાં નજર ફેરવીને જોયું તો હોળ જગ્યાએ મહારાજે સુખમુનિ પાસે પત્ર લખાવવાનો ઉલ્લેખ છે, ને 12 વાર સ્વામીએ મહારાજને સ્નાન કરાવ્યું છે, અને 6 વાર ચરણારવિંદ ધોયાનો ઉલ્લેખ છે, અને મહારાજે રાજી થઈ સુખ સ્વામીને 11 વાર થાળનો પ્રસાદ આપ્યો છે, ને 3 વાર છાતીને ચરણારવિંદ આપ્યા છે. ખાલી એક પ્રસાદાનંદ સ્વામીની વાતોમાંથી આટલી મળે, અન્ય બધા ગ્રંથોમાંથી તો કેટલું હશે. આવા સુખ સ્વામી અને મહારાજ એના પર બહુ રાજી, એનું કારણ આ એક પ્રસંગથી પકડાઈ જશે. સેવક ભાવ, દાસત્વ ભાવ સુખ સ્વામીમાં જબ્બર હતો.
અનંત કોટી બ્રહ્માંડના નિયંતા મારો નાથ, પધાર્યા હરિ સર્વોપરી અક્ષર મુક્તો લઈને સાથ,
અક્ષર મુક્ત ને સાથે લઈને કરોડો બ્રહ્માંડ નો સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ધરા માથે પધાર્યા છે.
એ જ કીર્તિ વ્યાપી ચાર ધામ માં પહોંચી ગઈ 14 લોક, શરણે આવ્યા પ્રગટના સુધારવા બે લોક,
પરમેશ્વર પ્રગટ થયા છે એવી કીર્તિ આખી પૃથ્વી ઉપર પથરાણી એટલું નહીં 14 લોકમાં બ્રહ્માંડમાં વ્યાપી ગઈ. જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણની કીર્તિ સાંભળવામાં આવી ત્યાંથી ત્યાંથી પૂર્વના અતિ ભગવત પ્યાસા કેટલાક ભક્તોને મુક્તો ધરતી ઉપર આવ્યા અને દોડીને પ્રગટ પુરુષોત્તમની ભેળા થઈ ગયા અને હવ કહેવા લાગ્યા, ભગવાનના આનંદ અવતાર થયા, પરંતુ શ્રીજી મહારાજ જેવું કોઈ ઈચ્છ્યું નથી, કેમ જે તેમણે આશ્રિત માત્રના દોષ માત્ર જીતી લીધા અને સ્ત્રીઓએ કામને જીત્યો એવું તો કોઈ અવતારમાં થયું નથી, અને ઘોર કળિયુગમાં અનેક સ્ત્રી પુરુષોને સ્વામિનારાયણે આજ નિષ્કામી કર્યા, માટે આ અવતાર તો બહુ મોટો થયો છે. વળી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષ્યા, અહંકાર, કાળ અને માયા સર્વને વશ કરી કળિયુગમાં સ્વામી નારાયણે સતયોગ પ્રવર્તાયો. ઓહો, આવો શ્રી હરિનો પ્રગટ પુરુષોત્તમનો મહિમા છે, અને આવો મહિમા જોઈ અધર્મ સર્ગના તમામ દોષોએ શ્રી હરિને મૂર્તિમાન પ્રગટ થઈને કહ્યું, આ બધા દોષો મૂર્તિમાન પ્રગટ થયા, અને શ્રી હરિને કે અમારે તમારા આશ્રિતની શક્તિ જોવી છે, યુદ્ધ આપો. લ્યો સાંભળો, કોઈ માણસ બહુ માથા ભારે બળિયો થઈ જાય ને તો એની સામે પાછા શેર ઉપર હવા શેર થવા કોક ભટકાય ખરા, યુદ્ધ આપો કે અમારે શક્તિ જોઈ.
બ્રહ્માંડના મોટા મોટા દેવો ઋષિઓ અને ઈશ્વરોને પરાજિત કરનારા આ દોષો માથું કાઢી ગયેલી બલા ભગવાન આગળ પ્રગટ થઈ અને કે યુદ્ધ આપો, હે કે અમે બલબલાનો પરાજય કર્યો છે, તમારા આશ્રિત અમારી સામે કોણ? શ્રી હરિને એમ થયું કે હવે આને મારા આશ્રિતની તાકાત મારે જણાવવી પડશે. શ્રી હરિએ સર્વે સંત મંડળને કહ્યું કે સંતો હાલો આપણે રાધાબાગમાં જવાનું છે અને ત્યાં આપણે રોજ એક મહિના સુધી રોકાવાનું જવાનું અને આપણે એક અદ્ભુત કામ કરવાનું. શું? લડાઈનું ઠરાવ થઈ ગયો, યુદ્ધ કરવાનું છે. ગામમાં યુદ્ધ થાય નહીં, ગામ બહાર મેદાનમાં જવું પડે. એટલે મહારાજ સંત મંડળને લઈ અને રાધા વાવે જાતા રોજ એક મહિના સુધી, સમજાણું? અને ત્યાં અંતઃશત્રુઓની સાથે સંતોએ લડાઈ આપી છે, એની બહુ મોટી કથા છે. રોજ એક પછી એક દોષ આવતા હતા, એમાં સચ્ચિદાનંદ સ્વામીએ કામનો પરાભવ કર્યો, મુક્તાનંદ સ્વામીએ ક્રોધને જીત્યો, ચૈત્યાનંદ સ્વામીએ લોભને હરાવ્યો, બ્રહ્માનંદ સ્વામીએ મોહના ભૂકા કાઢ્યા, ભાયતમાનંદ સ્વામીએ મત્સરને ચૂરે ચૂરા કર્યો અને સુખમુનિએ ઈર્ષ્યાને જીતી. એ પ્રસંગ મારે અહીંયા ઉપસાવવો છે. યોગીરાજ ગોપાલ સ્વામીએ અહંકાર જીત્યો તો અને નિત્યાનંદ સ્વામીએ માનને માર્યો. નિત્ય એક યોદ્ધો લડવા આવતો અને યુદ્ધ થતા અને હવ દેખતા, દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃદ્ધિ કરતા અને અંત શત્રુના મોટા મોટા યોદ્ધાઓ ભગવાન સ્વામિનારાયણને અને સ્વામિનારાયણીય સંતોને વખાણતાને પગમાં પડતા અને બિચારા માફી માગીને તમને કોઈને નહીં નડીએ એમ કહેતા અને ભગવાનની પ્રસાદી લઈને ભાગી જતા. આવું બધું છેલું. આમ યુદ્ધ હાલતા હાલતા બરોબર હાથમાં દિવસ આવ્યો અને તેથી જમકુબાઈએ ઉત્તરફેણીની રસોઈ આપેલી. મહારાજ સંત મંડળ સાથે ભક્તિબાગમાં પધાર્યા. દક્ષિણાદો આંબો અને ઉત્તરાદી આંબલીની વચ્ચે દ્રાક્ષનો માંડવો હતો, ત્યાં સુંદર મજાની સભા ભરાણી છે. મહારાજ પોતે બિરાજમાન થયા છે, સંતો બધા કીર્તન ગાન કરી રહ્યા છે અને એ વખતે મહારાજ અચાનક કીર્તન બંધ રખાવીને ગંભીર અવાજે બોલ્યા, સંતો આજે ઈર્ષ્યા આવનારી છે, હે કે આજે ઈર્ષ્યા આવશે, માટે અમે કહીએ છીએ કે સુખમુનિ બીડું લે. મહારાજે ચયન કરી નાખ્યું, કોણ ઈર્ષ્યાને જીતશે બોલો, એવું તેવું કાંઈ નહીં, આજ તો સુખમુનિ બીડું લે. ત્યારે સુખસ્વામી કહે, હે મહારાજ, હું તો તમારો સેવક છું, માટે તમારા ધ્યાનને પ્રતાપે એને હું જીતીશ. મહારાજ હસી પડ્યા. મહારાજ કે, વાહ જો કેવા ખબરદાર છે, અમારે માથે નાખ્યું. મહારાજ, સેવકને તો સ્વામી માથે જ નાખવાનું હોય ને, સેવકને એ જ નફો છે ને. સેવક થયા, દાસ થયા, પછી પ્રભુ અમારે ચિંતા છે નહી. આમ જ્યાં શ્રી હરિને સુખમુનિ સંવાદ કરે છે ત્યાં તો ઈર્ષ્યા આવી, ભગવાન શ્રી હરિની સામે આવીને ઊભી રહી અને બોલી, હે શ્રી હરિ, હું તમારા સત્સંગીને નડતી નથી, માટે મને આપના ચરણારવિંદ અને પ્રસાદી આપો, તેથી હું ચાલી જાઉં. સાંભળો તો ખરા, સુખમુનિનું નામ લીધું ત્યાં ઈર્ષ્યા કહે છે કે હું ત્યાં નડતી જ નથી કોઈને, સુખમુનિ જેવાને, બાકીના નડે છે. ઈર્ષ્યા ન નડે એ તો બહુ મોટી વાત કહેવાય, એ તો સુખસ્વામી સામે મૂક્યા એટલે ઈર્ષ્યા આવીને બોલી કે હું તમારા સેવકને નડતી નથી. પરબારી સીધી થઈ ગઈ. અમને નિર્વિકલ્પાનંદે કે નિર્વિકારાનંદને રાખ્યા હોત તો લડત, કાંઈ સીધી શરણે થાત નહીં, બોલત નહીં. અમુક જગ્યાએ તો નામ જ કામ કરે, સુખમુનિ તો નામ જ કામ કરી ગયું. ઈર્ષ્યા સીધી શરણે અને બોલી કે મને પ્રસાદી દઈ દો એટલે વહી જાઓ. મહારાજે એને પ્રસાદી આપી દીધી એટલે ઈર્ષ્યા ચાલી ગઈ. પણ બધાને આશ્ચર્ય તેદી બહુ થયું કે આ તો કેવી કમાલ ઈર્ષ્યા જેવી વિશ્વવ્યાપી બલા, ઝીણામ ઝીણી બલા, ખ જેવી લું ખ જેવી જાય નહીં એવી બલા સીધી તરત વહી ગઈ.
ઈર્ષ્યા વિશ્વ વ્યાપી છે,
સહુના બાળે હૃદય
પરમેશ્વરની જેમ જ પરમેશ્વર સૌના હૃદય ઠારે ના બાળ પરમેશ્વર ને ઈર્ષ્યા બે વિશ્વ વ્યાપી લગભગ કોઈ જગ્યા નહીં કે ત્યાં ન હોય
ઈર્ષ્યા વિશ્વ વ્યાપી છે સહુના બારે હૃદય
ઈર્ષ્યા વિશ્વ વ્યાપી છે સહુના બારે હૃદય
સુખ સ્વામી જેવા સેવકને ક્યારે નડે નયા માંથી આવે જણાય
દાસનો આમાંથી આવે જણાય
સુખ સ્વામી કેવા દાસ હશે
સુખ સ્વામી કેવા દાસ હશે
કેવું હરિબળ હશે સદાય ઈર્ષ્યા વિશ્વ વ્યાપી સહુના બારે હૃદય
ઈર્ષ્યા વિશ્વ વ્યાપી છે સહુના બારે હૃદય
સુખ સ્વામી દેવા સેવકને ક્યારે નડે નયા
સુખ સ્વામી દેવા સેવકને ક્યારે નડે નયા
પ્રગટ પ્રભુના બળ વિના આવા દોષો નહીં જીતાય
પ્રગટ પ્રભુના બળ વિના આવા દોષો નહીં જીતાય
સાચા સેવક થઈ રહીએ તો સહેજે જીતાય જાય
સાચા સેવક થઈ રહીએ તો સહેજે જીતાય જાય
તો સહેજે જીતાય સહેજે જો શત્રુઓને જીતવા હોય તો સાચા સેવક થવું દાસ થવું દાસ આપણું અહમ જેટલું ઓગળે ને એટલા અંતર શત્રુ બળે રાડ પાડે ભાંભડો નાખીને ભાગી જાય પણ આપણું અહમ જેટલું પોહાય ફૂલે વિકસે એમ ઓલ્યાને રહેવાની ને રમવાની મજા આવે છે દાસત્વમાં તો એ ઊભા જ નથી રહેતા અડતા જ નથી જોવો ને આગલા બધા શત્રુઓએ થોડી થોડી લડાઈ લીધી સંતો સાથે પણ દાસત્વની સાક્ષાત મૂર્તિ એવા સુખમુનિને તો ઈર્ષા અડી જ નહીં પરબારી શ્રીહરિને કહે છે કે પ્રસાદી દઈ દો હાલતી થાવ હા 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 દાસત્વનો મહિમા હતી આમાંથી આવે જણાય સુખ સ્વામી જેવા દાસ હશે સુખ સ્વામી જેવા દાસ હશે એને કોઈ દી ઈર્ષા આદિક દોષો નડે નહીં ભાઈ 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 સુખ સ્વામીને મહારાજનું કેવું બળ હશે એ જુઓ ને અને પ્રગટ પરમાત્માનું જેને જેને બળ હોય એને આવા દોષો જીતતા કાંઈ વાર નથી ઈર્ષા ગઈ હવે પછીનો મહારાજનો સુખમુનિનો સંવાદ મને તમને બહુ શીખવાડી જાય છે ઈર્ષા ગઈ એટલે મહારાજ કહે સુખ સ્વામી હા મહારાજ તમારે તો કાંઈ મહેનત જ ન પડી મહારાજ હું તો તમારે શરણે છું ને પ્રભુ અને પ્રભુ જે આપને જ શરણે રહે તેને મહેનત ન કરવી પડે હા એને તો વગર મહેનતે મોજ મળે વગર મહેનતે આવું સુખ સ્વામી બોલ્યા મહારાજ બે ઘડી હસ્યા આ વાત સાંભળીને બહુ હસ્યા હા અને પછી કે વગર મહેનતે મોજ હે સુખ સ્વામી વગર મહેનતે મોજ તમે તો ખરી વાત કરો છો અરે મહારાજ મહેનત કરીને તો આખું જગત મોજ લેશ આખું જગત મચ્છી મચ્છીને બિચારા કાંઈક પામેશ પણ જે ખરા સેવક હોય ને મહારાજ ખરા સેવક તેને વગર મહેનતે મોજ મળે છે જો તમારે દેખતા જ મને મળી કે ન મળી, હે? કારણ હું તો આપનો શરણાગત છું, સેવક છું, એટલે વગર મેને તે મોજ મળે છે. જોયું તમે સેવકના ફાયદા જોયા? ત્યારે શા હારું બાપા, આપણે આપણું બળ રાખવું. સેવક થવામાં મજા છે, દાસ થવામાં મજા છે, હરિનું બળ રાખવા મજા છે, હરિના પગમાં પડવા મજા છે, એને અર્પાઈ જવામાં મજા છે. આ શ્રી હરિ અને સુકાનંદજીનો સંવાદ આવું શીખવાડી જાય છે. સુખ મુનિનું આવું શ્રી હરિનું પ્રગટ પ્રભુનું બળ જોઈને ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા, એકદમ ઉભા થયા. આવો આવો વાલા સુખમુનિ, આપણે ભેટવું છે, એમ કહીને હરિ સુખ મુનિને બાથમાં લઈને ભેટી પડ્યા. અને પછી પ્રભુ એટલું બોલ્યા, સુખ સ્વામી, સુખ સ્વામી, તમારા ઉપર હું અતિ અતિ રાજી થયો છું, માગો સ્વામી, માગો, આજ માગો તે આપું. હે મહારાજ, હે દયાળુ, જે માગવાનું હોય, જે પામવાનું હોય, તે તો આપ પ્રગટ પ્રમાણ મળ્યા છો. શું સુખ સ્વામી વાત કરે, જે માગવાનું હોય, મેળવવાનું હોય, પામવાનું હોય, એ તો આપ અમને પ્રગટ પ્રમાણ મળ્યા છો. અને પ્રભુ, હું રાત દિવસ આપના ચરણની સેવા કરું છું. જે સેવા મોટા મોટા દેવો ઈશ્વરોને મળતી નથી, એ સેવા હું રાત દિવસ કરું છું. વળી તમે કહો છો કે તું મારી પૂજા છો, તું મારો ઉછાળો છો, તેથી વિશેષ શું માગું? આટલો પ્રેમ, આટલી આપની પ્રસન્નતા, આટલું આપનું સાનિધ્ય, આટલી આપની સેવા, આહા, હવે વિશેષ શું છે તે માગું. પણ હે હરિ, આપ માગવાનું કહો છો તો આપની આજ્ઞા નહીં લો. મહારાજ, મારી પાસે પૂજવા આપના ચરણારવિંદ નથી, તો ચરણારવિંદ મને છાપ પાડી આપો. કેવા ડાયા, બહુ બુદ્ધિશાળી છો. પછી મહારાજે રાજી થઈ, પોતાની પાસે બે ચોફાળ હતા શ્રીજી મહારાજ પાસે. હો, સુખ સ્વામીને નથી કીધું કે લાવો કપડું, લાવો ખેસ્યું ધોચ્યું, હું ચરણાઈને પાડી દઉં. શ્રીજી મહારાજ પાસે બે ચોફાળ હતા, એ બે ચોફાળમાં ચરણારવિંદ પાડેલા હતા. એટલે ચરણારવિંદ પાડેલા ચોફાળ હતા, એ બે ચોફાળ મગાવી અને શ્રી હરિએ સુકાનંદ સ્વામીને અર્પણ કર્યા. બોલો, પ્રગટ પ્રભુનો કેવો રાજીપો દાસત્વમાંથી મળે છે. મરી ગયા આંચકા મારી મારીને, બીજા ત્રીજા કંઈ કૂટાઈ ગયા, આવી પ્રસન્નતા તોય નથી મળી. ઊંધે માથે હેઠે હોપારી રાખી, ઊંધે માથે વર્ષો હજી થઈ જાય, પણ જો દાસત્વ ન આવે તો આ રસ ન આવે. હરિનું બળ જો ન ધારણ થાય અને સ્વબળમાં માણા ગમે એટલું કરી નાખે તો ઠીક, ભગવાન રાજી થાય, દર્શન ગે, પણ દાસત્વમાંથી જે પરમેશ્વર નીતરે છે, જે આનંદ નીતરે, જે રાજીપો ઉતરે, એ બીજામાંથી નથી ઉતરતો, એવું આ કથા શીખવાડે છે. આ ખાલી ચરિત્ર છે એમ ન લેશો, આના ઉપર એનાલિસિસ કરજો. આ અભ્યાસ કરવા જેવો પ્રસંગ છે. આ પ્રસંગ મને તમને એ જ માર્ગના હોવાથી ઘણું બધું આગળ અંજવાળું પાથરે છે, રસ્તો બહુ સીધો ને સરળ બતાવી દેશે, જો ડાયા થઈને સ્વીકારીએ તો, નહીતર પછી જેની જેવી મરજી. બે ચોફાળમાં ચરણારવિંદ પાડેલા હતા એ મહારાજે આપી દીધા. ત્યાં જમકુબાઈ સુતર ફેણીનો થાળ લઈને આવ્યા. મહારાજ કે હાલો થાળ આવી ગયો. પછી ભગવાન શ્રી હરિ થાળ જમવા બેઠા, ખૂબ ભાવથી જેમાં ચલું કર્યું અને થાળની પ્રસાદી સુખ મુનિને અને દાદા ખાચરને આપી. પછી સૌ સંતોને પીરસીને જમાડ્યા. આવી આ વાત છે, લ્યો, ઈર્ષા જેવી ઝીણી બલાને સુખ મુનિના દર્શન થતા સદમતી જાગી ગઈ ને એમ બોલી ગઈ કે હું તમારા આશ્રિતને નડતી જ નથી, મને પ્રસાદી દઈ દો, વહી જાઓ. કહો તો ખરા, ઈર્ષાની દુષ્ટતાનો તો કોઈ પાર જ નથી, પણ સુખ સ્વામીની સરળતા, નિર્માનીતા અને સાધુતાની તો શું તાકાત છે, જુઓ તો ખરા. ઈર્ષાઓ સીધી પરબારી ભાગી ગઈ.
આ બતાવે છે કે ભગવાન શ્રી હરિના જો સાચા આપણે સેવક બનીએ, આશ્રિત બનીએ, તો કોઈ અંતઃશત્રુની તાકાત નથી કે પુરુષોત્તમ નારાયણના આશ્રિતની હામુંય જોવાય.
આપણી શરણાગતિમાં ફેર છે, આપણા આશ્રયમાં ફેર છે. અને આ વાત લોયાના 10માં મહારાજે કહી છે કે જેને આશ્રયમાં ફેર છે એને જ માયા પીડે છે. બીજાની તો હામુંય માયા જોતી નથી, ઉલટી એની ભક્તિને પુષ્ટ કરવા લાગે છે. જેમ યમરાજાનું સ્વરૂપ પાપીને ભયંકર દેખાય પણ પુણ્યશાળીને તો વિષ્ણુના જેવું સુખરૂપ જણાય છે, એમ પરમેશ્વરના આશ્રયનું જેને બળ છે એને માયા અંતઃશત્રુ વગેરે કોઈ પણ નડતા જ નથી, ઉલટાના પગમાં પડે ને મદદ કરે. લ્યો, માયા મદદ કરે છે. આ વાત લોયાના 10માં શ્રીજીએ કહી જ છે, પણ અહીંયા તો સુકમનીના જીવનમાં પ્રેક્ટિકલ આપણને જણાય આવી છે, દેખાય આવી. અને આપણે પણ જો એવા શ્રીજી મહારાજના દાસ બનીએ, દાસ, તો તરત પાસ થઈ જઈ. પણ કાંઈક ને કાંઈક જીવને સ્વતંત્રપણું રહેશ, મનમુખીપણું રહેશ, સ્વબળ રહેશ, હું પણ રહેશ, હું કરું ને હું બતાવી દઉં ને કરી નાખું, આવો કાંઈક ગાંઠો રહેશ. એટલે બિચારો અંતઃશત્રુનો માયાનો માર ખાઈ. લ્યો, અદભુત વાત શીખવાડે છો આ કથા.
ઈર્ષ્યાની દુષ્ટતા વર્ણવતા નિષ્કળાનંદ સ્વામી વચન વિધિના કડવા 24માં લખે છે, એ તો જુઓ. અને એ પરબારી ભાગી ગઈ, જુઓ. ઈર્ષ્યા દેખે દોષ પર ના ભાળે નહીં પોતાની ભૂલ, અમાપને જાય માપવા વળી કરે અમૂલ્યનું મૂલ. જોજો, આ ઈર્ષ્યા દેખે દોષ પર ના, જેને મેં ઈર્ષ્યા કરી ગયો હોય ની પારિકા દોષ દેખે, ભાળે નહીં પોતાની ભૂલ, અમાપને જાય માપવા. ઈર્ષાળુ કાયમ ને માટે અમાપને માપવાની ટ્રાય માર્યા કરે, અમથે અમ તો હખણો મરે જ નહીં. અમાપને જાય માપવા વળી કરે અમૂલ્યનું મૂલ, જેનું મૂલ ન હોય એના મૂલ તાજવા લઈને કરવા બેહે બેહે બેહે. આ ઈર્ષાળુ તાજુ લઈ બેસે તોળવા, સૌનો કાઢવા સમાર, બીજા થકી વળી બમણો ભાળે પોતામાં ભાર. લ્યો કો, બધા કરતા હું હારો ને મોટો એમ એને થયા કરે. એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંત ની ગણતી નહીં. આ અભાગણી ઈર્ષા ને તો કોઈની ગણતરી જ નથી, એ તો એના ગુરુ ની હામો થાય, સંતો ની હામો થાય, ભગત ની હામો થાય, બધાની હામો થાય. એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંત ની ગણતી નહીં, વિનાશ એવો નહીં વિમુખ સંગ થી, જેવો ઈર્ષા કરે છે રહી. ઈર્ષા જેવો વિનાશ કરે છે એવો વિનાશ તો વિમુખ હોય નથી કરતા. કે હરિજન ને હાણ હંમેશે ઈર્ષા કરે છે ઉર્તણી, ભગવાનના ભક્તને હંમેશાને માટે જો નુકસાની કોઈ પણ આપતા હોય તો તે ઈર્ષા વગેરે અંતઃશત્રુઓ જ આપે છે, હંમેશા નુકસાની આપ્યા કરે છે. નિષ્કુળાનંદ કહે, નિત્ય પ્રત્યે ખાટ નથી છે ખોટ ઘણી. આવા અંતઃશત્રુને હાચવવા, છાવરવા, રાખવા, એનો પક્ષ લેવો અને સંતો ભક્તોનો ભાવ લેવો, એમાં કોઈ નફો નથી, નુકસાન નુકસાન ને નુકસાન જ છે. આજ સમજો કે કરોડ જન્મ પછી સમજો. પક્ષ તો ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો રખાય, કોઈ દી પોતાના સ્વભાવનો, વાસનાનો, ઈર્ષાનો, દોષોનો પક્ષ ન રખાય. એને છવરાય નહીં, એને હચવાય નહીં અંતરમાં. હાચવા તો એ તમને મારી માઈને તોડી નાખશે, એ કજા જ છે. સમજાણો, ઘણા સંત હરિભક્તને આઘા કરી આવી બલાને હૃદયમાં હાચી માનીને હારી માનીને હોંગરે છે, વિનાશ વળી જવાનો આનાથી. અદભુત આ પ્રસંગ છે. આવા વિચિત્ર ઈર્ષાદિક દોષો ભયંકર છે, અને આ દોષો સુકમુનિની જેમ સાચા હૃદયથી જે શ્રીહરિને શરણે જાય, સંતને શરણે જાય, પ્રગટ પરમેશ્વર કે પ્રગટ સંતનું જ બળ રાખે તો વિના સાધને જીતાઈ જાય, ફેર ન પડે. આટલો આ કથાનો સાર છે. જો સ્વીકારાય તો હાવ ઈજી થઈ જાય દોષો જીતવાનું, હાવ સરળ થઈ જાય.
હવે એક બીજો અદભુત પ્રસંગ. સદગુરુ શ્રી સુકાનંદ સ્વામીના સદગુણોની પ્રશંસા કરતા કરતા આચાર્ય રઘુવીરજી મહારાજ દુર્ગપુર મહાત્મય નામના ગ્રંથના અધ્યાય ત્રીજામાં આવું લખે છે, જે અખંડ શ્રીહરિની સમીપે રહેતા સુકાનંદ સ્વામી અનેક ગુણોની ખાણ હતા. નિત્ય અનુવૃત્તિમાં રહીને શ્રીહરિની સેવા કરતા હતા. સર્વે સાધુઓમાં શ્રેષ્ઠ હતા. ધર્મ જ્ઞાન અને વૈરાગ્યાદિક સર્વે સાધુતાના ગુણોએ યુક્ત હતા. વળી શ્રીહરિની કૃપાનું પાત્ર હતા એમ આચાર્ય રઘુવીરજી મહારાજ દુર્ગપુર મહાત્મયમાં સુકાનંદ સ્વામીના વખાણ લખતા જરાય ખચકાતા નથી. અને સુકાનંદ સ્વામીના આવા અનેક સદગુણો જોઈને શ્રીહરિ સદાય તેમની ઉપર પ્રસન્ન રહેતા અને પોતાના અંતરનો અભિપ્રાય હેતથી સુકાનંદ સ્વામીને મહારાજ કહેતા. એમાં મહારાજને ક્યારેય ખચકાટ નહોતો થતો. લ્યો, હેતની હૃદયની વાત સુકમનીને મહારાજ તરત કહી દેતા. એવું હૈયું મળી ગયું હતું. વળી દુર્ગપુર મહાત્મયના અધ્યાય 78માં એવું લખ્યું છે કે ગઢપુરમાં જ્યારે જૂનાગઢના શિલ્પી નારાયણભાઈ સુતાર ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવતા ત્યારે મહારાજ સુકમુનિ પાસે ભાગવતાદિ ગ્રંથની કથા વંચાવતા. એક દિવસ સ્વામીની શ્રદ્ધા ભક્તિભાવ અને વકૃતવાદિક ગુણોથી પ્રસન્ન થઈ મહારાજે અતિ પ્રેમથી સુકાનંદ સ્વામીને પોતાની પ્રસાદીનો થાળ આપ્યો તથા પોતે શરીરે જે વસ્ત્રો ધાર્યા હતા તે બધા ઉતારીને સુકાનંદ સ્વામીને ભેટ આપ્યા અને અતિ પ્રેમમગ્ન થઈ બાથમાં લઈને સુકાનંદ સ્વામીને શ્રીહરિજી ભેટી પડ્યા. અને પછી એ શાંતિ ન થઈ તો સુકમુનિની છાતીમાં મારે વાલે ચરણારવિંદ ચાંપ્યા. આટલો બધો રાજીપો આપી દીધો. અને ત્યારબાદ સુખ સ્વામીની પ્રશંસા માંડ્યા કરવા. દાદા ખાચર વગેરે ભક્તોને કે આ સંત બહુ હારા છે અને મારા હાથ તુલ છે. જેમણે વ્યાસ પુત્ર સુખદેવજીના દર્શન ન કર્યા હોય તેમણે આ સુખમુનિના દર્શન કરવા. આ સુખમુનિમાં તે સુખદેવજી જેવા જ અનેક સદગુણો છે એમ કહી સભામાં જ પોતાના અંતરનું રહસ્ય સમજાવતા સમજાવતા મહારાજ કહેવા લાગ્યા, હે સુખમુનિ, તમારા પર બહુ રાજી થયો છું. તમને મારા અંતરનું રહસ્ય કહું છું. જુઓ, મોટા રાજી થાય તો હૃદયની વાત કરે. બહુ રાજી થયા ને એટલે સભામાં સુખમુનિને ઉદ્દેશીને હૃદયની માંડ્યા વાત કરવા. સાંભળો જ ખરા, બધાને લાભ મળી જાય આમાં. ક્યારેક ક્યારેક હા વાસડા માટે ગાય દૂધ બનાવે પણ હવને મળે એમ સુખમુનિ જેવા માટે શ્રીજી મહારાજ જેવા અદ્ભુત રહસ્યની વાતો વહેવડાવે અને એનો લાભ બધાને મળે. મહારાજ બોલ્યા, હે સુખ સ્વામી, હું જ સર્વે અવતારોનું કારણ છું. મારી મૂર્તિ સર્વોપરી વર્તે છે. મારી તુલ્ય બીજું કોઈ નથી. માટે સુંદર ચિહ્ન અને અવયવોથી યુક્ત મારી આ અલૌકિક શક્તિએ યુક્ત મૂર્તિને તમે હૃદયમાં ધારો. અમારી આવી અલૌકિક સર્વ કારણરૂપ મૂર્તિનું ધ્યાન કરો. સુખ સ્વામી રાજી થઈ ગયા. મહારાજ એટલે સુખની સુંદર વાત કરે છે, અમારું ધ્યાન કરો. કે મહારાજ આમ કહ્યું એટલે સ્વામીએ તરત મહારાજની આજ્ઞા માથે ચડાવી અને સર્વ ચિહ્ન તથા અવયવો એ સહિત પ્રગટ પુરુષોત્તમ નારાયણની સંપૂર્ણ મનોહર મૂર્તિ પોતાના હૃદયમાં ધારી માંડ્યા હેતથી ચિંતન કરવા. આમ જ્યાં કર્યું ને ત્યાં તો મહારાજ અતિ રાજી થઈ ગયા અને રાજી થઈને કે, હે ભક્તો, સાધુઓમાં શ્રેષ્ઠ આ સુખ સ્વામી ઉપર હું અતિ પ્રસન્ન થયો છું. એમ કહીને મહારાજે સુખમુનિને અતિશય હેતથી વાત કરવા માંડી. સરસ સાધના નામ હી મન મૂર્તે ધ્યાન રૂપમ હી સાધનમ સાધના નામ સમગ્રાણામ શ્રેષ્ઠ મસ્ત્ય શુભાપહમ. હે સુખ સ્વામી, સર્વે સાધનોમાં મારી મૂર્તિનું ધ્યાન કરવું એ સાધન શ્રેષ્ઠ છે અને સર્વે દોષોને નાશ કરનારું છે. સર્વે વાસનાને બાળનારું મારું ધ્યાન છે. આમ સુખ સ્વામીને ઉદ્દેશીને દુર્ગપુર મહાત્મ્યમાં મહારાજ ધ્યાનનો મહિમા કહે છે, પોતાની મૂર્તિના ધ્યાનનો મહિમા. આમાંથી આપણને ઘણું શીખવા મળે એવું છે. મહારાજ કે, સુખ સ્વામી, જેમ અરીઠાના પાણીથી મેલ કપાય છે તેમ આ મારી મૂર્તિના ધ્યાનથી ચિત્તનો મેલ નષ્ટ થાય છે, અંતર શુદ્ધ થાય છે. જેમ દાવાનળથી દાજેલો હાથી ગંગાના પ્રવાહમાં પડે તો તેને શાંતિ થાય છે, તેમ કામ ક્રોધાદિક અંતઃશત્રુ રૂપ અગ્નિથી દાજેલા અને પીડાતા મનને મારું ધ્યાન મહાશાંતિ આપે છે. સુખ સ્વામી, મારી મૂર્તિનું ધ્યાન એને મહાશાંતિ આપે છે. ધ્યાનથી ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે. માટે મને અત્યંત પ્રસન્ન કરવા ઈચ્છતા હો એવા તમામ ભક્તોએ નિરંતર મારી મંગલ મૂર્તિનું ધ્યાન કરવું. બહુ સરસ વાત.
ધ્યાનેન મે તિ પુણ્યેન હો, ધ્યાનેન મે તિ પુણ્યેન હો, કોટિ જન્માઘ પંજરમ, કોટિ જન્માઘ પંજરમ, વિદ્યતે શત ધાશૈલો, વજ્રઘાતા દિવદ્રુતમ, વજ્રઘાતા દિવદ્રુતમ.
ભગવાન શ્રી હરિ કહે છે કે મારા ધ્યાન રૂપ અતિ પુણ્યથી કોટી જન્મના પાપ રૂપ પાંજરાને તોડી નાખે છે. ધ્યાન રૂપ પુણ્ય કેવી રીતે તોડી નાખે છે? તો કહે છે જેમ ઇન્દ્ર વજ્રઘાત કરે તો પર્વતના ચૂરે ચૂરા કરી નાખે, એ રીતે મારા ધ્યાનરૂપ શસ્ત્રથી કરોડો જન્મના પાપરૂપ મોટા પર્વતો હોય તો એના ભૂખા બોલી જાય છે. માટે મારું ધ્યાન કરો. આવી સરસ ધ્યાનના મહિમાની વાત સુખ સ્વામીને ઉદ્દેશીને મહારાજ કરે છે અને આપણા કામની છે એટલે મેં લીધી છે.
ઉર્ધ્વજ્વાલો મરુદ્યુક્તો વન્ની કક્ષમ યથાખિલમ દહત્યઘમ તથા શેષમ ધ્યાયતા મામહમ વિભુ.
ભગવાન શ્રી હરિ કહે છે કે સર્વનો કારણ વિભુ એવો હું. મારું ધ્યાન કરનારાને કેવો લાભ થાય છે? તો કહે છે જેમ વાયુએ યુક્ત અગ્નિ મોટી જ્વાળામાં ઊંચો ચડ્યો હોય તે સમગ્ર મહેલને બાળી દે, ભડ 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 બાળી નાખે, એમ મારું ધ્યાન કરનારાનું સર્વે અશુભ નાશ પામે છે. એના સર્વે દોષો પાપ બધું જ બળી જાય છે. પ્રાયચિત્તેષુ સર્વેષુ ધ્યાનમ મેવૈ વિશેષ્યતે તસ્મા સર્વ પ્રયત્નેન શુદ્ધિ કામો હિ માં સ્મરેત. હે સુખ મુનિ, સર્વે પ્રાયચિત્તોમાં મારું ધ્યાનરૂપ પ્રાયચિત્ત વિશેષ છે, માટે સર્વ પ્રયત્નથી મારું ધ્યાન કરો. અને જેને શુદ્ધિ ઈચ્છવી હોય એ હંમેશા મારા સ્મરણમાં તત્પર રહો. મારું સ્મરણ અર્થાત મારું ધ્યાન તમને જેવી શુદ્ધિ આપશે એવું તો બીજું કોઈ પ્રાયચિત શુદ્ધિ નહીં આપે. માટે ધ્યાનરૂપ પ્રાયચિત કરો. અદ્ભુત વાત કરે છે. મારું ધ્યાન સર્વ દોષોને, સર્વવાસનાને, સર્વ પીડાઓને હરનારું છે, મોક્ષના બીજરૂપ છે. જે મનુષ્ય મારા સ્વરૂપનું પ્રેમથી નિરંતર ધ્યાન કરે છે તે તત્કાળ પાપના પુંજથી છૂટી મહાપવિત્ર થાય છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા હૂતા જાગતા પવિત્ર દેહે કે અપવિત્ર દેહે તમે અખંડ મારું ધ્યાન કરો. આવું મહારાજ બોલે છે.
ધ્યાનવાન ચિંતનાશ્રિતો જપેન મંત્રમ શુભમ હિમે ચિંતયેન માં જપાત શાંતસ્તેન તુષ્યામ્યહમ ધૃતમ.
ધ્યાન કરનારો યોગી ધ્યાન કરતા કરતા જો થાકી જાય તો મારો જપ કરે, અને જપ કરતા કરતા થાકે તો મારું ધ્યાન ધરે. આમ ધ્યાન જપ ધ્યાન જપ કર્યા કરે તુષ્યામી અહમ ધૃતમ તો એના ઉપર હું અતિ પ્રસન્ન થાઉં છું. અદ્ભુત. આ વાત મોક્ષ ધર્મમાં પણ છે. આ લગભગ એના શ્લોકો છે. અને આ વાતના શ્લોકોનું ઉદ્ધરણ ગોપાલ સ્વામીની વાતોમાં પણ છે. ધ્યાનનો મહિમા અદ્ભુત આમાં લખ્યો છે કે ધ્યાન કરતા કરતા થાકો એટલે જપ કરો, જપ કરતા થાકો એટલે ધ્યાન કરો, ધ્યાન ને જપ, જપ ને ધ્યાન. આમ કરે એના ઉપર પરમેશ્વર તત્કાળ રાજી થાય છે. બહુ કામની વાત છે. અને ઘણા સંતો ભક્તો આ શ્લોક પ્રમાણે મહેનત કરતા હોય છે. બ્રહ્માહમ પરમમ બ્રહ્મ શ્રીહરિર્મેસ્ત્યધીશ્વર હૃદ્યેવમ ભાવયન નિત્યમ ધ્યાયન મામ તત્વવિન મુદા. મહારાજ કહે છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ પોતાના આત્માને વિશે બ્રહ્મની ભાવના કરો અને પરબ્રહ્મ એવા શ્રીહરિ મારા આત્માના આત્મા અધીશ્વર છે એમ હૃદયમાં ભાવના કરતા કરતા નિત્ય હંમેશાને માટે તત્વને જાણનારા એવા આનંદથી મારું ધ્યાન કરવું. સુજ્ઞ મનુષ્યો એ ધ્યાતા જીવને ઓળખવો, ધ્યેય સ્વરૂપ પરમેશ્વરને ઓળખવા અને ધ્યાનનું પ્રયોજન વિચારવું. કેમ જે વેદોમાં યજ્ઞ કરતા જપનો મહિમા વધારે કયો છે, મંત્ર જપ કરતા સમજણને અધિક કહી છે અને જ્ઞાન કરતા પણ ધ્યાનને વધારે મહત્વ આપ્યું છે. ખુદ બ્રહ્માએ પણ કહ્યું છે કે કોઈ મનુષ્ય 100 વર્ષ વાયુ ભક્ષણ કરી એક પગે ઉભા રહીને તપ કરે તે કરતા પણ એકાગ્ર ચિત્તે ભગવાન શ્રીહરિનું જે ધ્યાન કરે તે શ્રેષ્ઠ છે. કેમ જે ધ્યાન કરવાથી મારા સ્વરૂપની પ્રાપ્તિ તરત થાય છે, પણ ધ્યાન કઠણ બહુ છે. એટલે એમાં હવની ગતિ થતી નથી, ઉત્સાહ થતો નથી ને જાજા ધ્યાન કરનારા આખા સત્સંગમાં ગોતો તો એ જડે નહીં, કોક જ નીકળે. અને એ સાચું ધ્યાન કરનારા ધ્યાન જેને લાગતું હોય એવા તો વળી બહુ ઓછા નીકળે. ક્યાંક આવો મહિમા સાંભળ્યો હોય તો થોડા દિવસ વળી ધ્યાનનું ચડી ગયું હોય તો વળી પલોઠી વાળીને હાંજવાર કોઈક બેહી જાય ભલે, પણ કાંઈ જામતી ન હોય, જામી જતી હોય એવા તો બહુ ઓછા નીકળે. પણ અભ્યાસ ચાલુ રાખે તો વહેલી મેળી જામે ખરી. તે શ્રીજી મહારાજે કહ્યું છે, વર્ષે 2 વર્ષે 5 વર્ષે 6 વર્ષે પણ દાખલો મૂકવો નહીં. જે એમના ધ્યાન કર્યા કરે છે એના ઉપર પરમેશ્વરની મોટી કૃપા થાય છે. વચનામૃત પણ ધ્યાન ઉપર વજન ઘણું આપે છે. શસ્ત્રાવાજી મેધેભ્યો રાજસૂય સતાસ તથા સહસ્ત્ર પુનરીકેભ્યો ધ્યાની શ્વાસ વસતિર્વરા. 1000 વાજી મેધ યજ્ઞ અને રાજસૂર્ય યજ્ઞ 100 અને પુનરીક નામના યજ્ઞ 1000 કરવા, એના કરતાય ધ્યાન કરનારા ભક્તોની મધ્યવાસ કરવો અર્થાત એનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે. લ્યો સાંભળો, આટલા મોટા યજ્ઞો આટલા બધા કરવા, એના કરતાય જે ધ્યાની ભક્તો હોય એનો સમાગમ કરવો, એના ભેળો વાસ કરવો એ શ્રેષ્ઠ છે. ઇથમ મે સાભિપ્રાયો મયા સંકીર્તિત શુભ સુકાનંદેતિ તુષ્ટેન ભૂપાલે ચોત્તમાભિદે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ સુકાનંદ મુનિ અને દાદા ખાચર ઉપર અતિશય પ્રસન્ન થઈને સુંદર મજાનો અભિપ્રાય કહ્યો. મહારાજે સુકમુનિને કહ્યું કે તમે મારી તિલચિહ્ન સહિત મૂર્તિનું ધ્યાન કરો. સ્વામીએ ધ્યાન કર્યું એટલે મહારાજ બહુ રાજી થયા અને રાજી થઈને ધ્યાન કરવું એવો જે પોતાનો રદગદ અભિપ્રાય તે આ રીતે સુકાનંદ સ્વામીને દુર્ગપુર મહાત્મ્યમાં મહારાજે કહ્યો તે આપણે અહીંયા લીધો. આમાંથી આપણે પણ થોડું ઘણું ધ્યાનનું મહાત્મ્ય સમજીએ અને ભગવાનનું સ્મરણ ધ્યાન વધારીએ. રાજી પોરળવા રાત દી સુખ સ્વામી રહેતા તૈયાર, એની દરેક ક્રિયાનો હતો માત્ર રાજી પોજ આધાર. મુદ્દો આવ્યો, રાજી પોરળવા રાત દી પ્રસન્નતા હરિની પ્રાપ્ત કરવા, સુખ સ્વામી રહેતા તૈયાર, એની દરેક ક્રિયાનો હતો માત્ર રાજીપો આધાર. એની ક્રિયાનું ઉત્થાન રાજીપાની લાલસામાંથી થતું. પ્રથમ પહેલા મનમાં ઈચ્છા થાય કે મહારાજને કંઈક રાજી કરો, પછી મનમાં એમ થાય આમ કરો તો રાજી થાય, આમ કરો તો રાજી થાય. રાજીપો જ એની ક્રિયાનું મૂળ હતું. દરેક માણસોને આવું નથી હોતું. માણસના મનમાં ક્રિયા કરવાની ઈચ્છા થાય છે એની પાછળ કંઈક લાલસા બીજી હોય છે, કંઈક સ્વાર્થ, કંઈક માન હોય, કંઈક મેં કર્યું દેખાડી દેવાનો ભાવ હોય, એમાંથી ક્રિયા કરવાનું ઉત્થાન અંતરમાં થાય. અને પછી
સત્સંગનું સામાન્ય જ્ઞાન હોય એટલે એમ તો ન કહેવાય મારું નામ આવે મેં કર્યું ગણાય એટલા માટે આ કરું છું, બધાએ મારી નોંધ લે એટલા માટે કરું છું, મારી પ્રસિદ્ધિ થાય એટલા માટે કરું છું, એવું તો બોલાય નહીં. એટલું તો હવને જ્ઞાનને સત્સંગ થઈ જ ગયો હોય સત્સંગમાં આવતાની સાથે, એટલે વાત તો એમ જ કરાય, આ તો હવને લાભ મળે ને ભગવાનનો રાજીપો મળે એટલે આ કરું છું. પણ શુદ્ધિ માલકોર કેવળ પરમેશ્વરના રાજીપાની હોતી નથી, એ જ આશય હોતો નથી, મોટી તકલીફ આવી. પણ સુકાનંદ સ્વામીને તો રાજીપા સિવાય પેટમાં કાંઈ હતું જ નહીં. જો આપણામાં પણ સુકાનંદ સ્વામીના જેવી આશય શુદ્ધિ થાય, એક રાજીપાને માટે જ આપણા બધા શ્વાસને બધી ક્રિયાઓ થાય, એ પછી બહુ ખ્યાતિ મળે એવી ક્રિયા કરતા હોઈએ કે કોઈ ન ભાળે એવી ક્રિયા કરતા હોઈએ, પણ અંતરમાં તો એક જ વાત હોય કે મહારાજ તમે રાજી થાજો, બાપા બધું આવી ગયું, આ તો તમને રાજી કરવા તમને પ્રસન્ન કરવા કરું છું, તો રંગ રે આવી ભાવનાથી જો બધું થાય. તો એક વખત માઘ માસ ચાલતો હતો અને સંતોએ બધાએ નિયમ લીધેલા માઘ સ્નાનના, તે સુકાનંદ સ્વામીએ લીધું. તે સવારના પરમાં ઘેલેન આવા જાય અને પરળતા કપડે પાછા આવે. તે એક દિવસ સુકાનંદ સ્વામી નાઈને આવ્યા અને શ્રીજી મહારાજ પાસે અક્ષરવડીમાં આવ્યા, પણ સ્વામીની અવસ્થા નાની, વળી ઠંડી બહુ, સમજાણું, અને ઠંડા પાણી એના આવ્યા, તેથી સુકાનંદ સ્વામીને ટાઈડ ચડતી હતી, આમ ધ્રુજતા હતા. આ જોઈને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પૂછવા માંડ્યા કે દાદા આ વળિયું શેણે જડી છે, અક્ષરવડીની વળિયું, દાદા આ વળિયું શેણે જડી છે? મહારાજ એ તો ખીલે જડી છે. દાદા આ વળિયું નિહરે નહીં, હે દાદા નિહરે નહીં, નહીં તો આ સાધુને તો પાડવો, આ નિહરે નહીં, બાકી નિહરે તો સાધુને તો પાડું. દાદા આ ખપાટું શેણે જડી છે? કે મહારાજ હવે એ તો કાચીએ બાંધી હોય, આ ખપાટું નિહરે નહીં હો, નહીં તો આ સાધુને તો પાડું. આવું બોલતા હતા. આ એવું સૂચવે છે કે સુખ સ્વામી પ્રત્યે મહારાજને બહુ સ્નેહ છે. તપ પ્રિય શ્રી હરિને સુખ સ્વામીમાં કેવો પ્યાર, આ સાધુને અમે તપાડીએ એમ બોલ્યા વારંવાર. નહીતર મહારાજને તપ બહુ વાલું, ટાઈટ તડકો જાણી જાણી સહન કરવો, એમ કારિયાણીના દહમાં બોલનારા પોતે એમ કે છે કે વળિયું નીકળે નહીં, નહીં તો સાધુને તપાડીએ. આ છે પ્રસન્નતા. આવું બે ચાર વાર મહારાજે કીધું ને એટલે દાદા ખાચર સભામાંથી ઉઠ્યા અને હુતારને બોલાવ્યો અને એક મોટું જૂનું લાકડું પીડ્યું હતું એના કરાવ્યા કઠિયા અને એક ગોળો ફોડીને એમાં લાકડાનો તાપ કરીને પોતે હાથમાં ઉપાડીને ગઢપુર નરેશ અક્ષરવડીમાં આવ્યા. આ જોઈને મહારાજ બોલ્યા, અરે દાદા તે સાચી જાણ્યું? દાદો કે મહારાજ તમે કહેતા હતા જે આ વળિયું નિહરે નહીં તો આ સાધુને તપાડું, એટલે જાણ્યું. પછી મહારાજે એ તાપથી સુખમનીને તપાડ્યા ને પોતે પણ સગડીએ તાપવા બેઠા, એ ગોળાની સગડીએ. ત્યાં હવ સદગુરુ આવ્યા અને મહારાજ દાદા ખાચર ઉપર બહુ જ રાજી થયા. તે બધા સાધુ આવ્યા ને એની આગળ પાછા મહારાજ વાત કરે, અમે જરાક વાત આવી કરી ત્યાં તો દાદા ખાચર તરત જ જોને ગોળાની સગડી કરીને લાકડું ફડાવીને હળગાવીને તાપ કરીને સાધુને તપાડવા લાવ્યા. ઓહો હો, આ દાદાને ને અમારા ઉપરને સાધુ ઉપર હું ભાવશે જો સદગુરુઓ, એમ મહારાજ પાછા આમ બિરદાવામાં ને વખાણવામાં કંજુસાઈ થોડી કિંમત રાખતા, પોતાના વખાણ સાંભળીને ફૂલાઈ જવામાં માણા જરાય ખામી નથી રાખતા, એમ મહારાજ વખાણવામાં જરાય ખામી નહોતા રાખતા, વખાણીને નાખે, જબરી વાત છે. મહારાજ સદગુરુઓને કહેવા માંડ્યા, સેવા તો જગમાં સૌ કરે પણ તકે કરે તે મહાન, હો સેવા તો જગમાં હવ કરે પણ તકે કરે તે મહાન, તક વિનાની સેવા ક્યારેક ઉલટું કરે છે જ્ઞાન. તક વિનાની સેવા તો ક્યારેક નુકસાન કરે, બરોબર વૈશાખનો તાપ તપતો હોય ને કોઈ ભગતને ભાવ જાગી જાય કે મારે તો ઊંઘનો ધાબળો તમને ઓઢાડવો છે આજ ઓઢજો, એટલે આ ભાઈ જાળવો જા તારી સેવા અમને ભારે ભી પાડી દે, પણ તક ઉપર સેવા કરે. બપોરે પોહ માં મહિનાની કડકડતી પડતી હોય ને ધાબળો લાવે ને કે સ્વામી આખી રાત વડજો, અરે ભલામણા દિવસે વડશું, લાય લાય તું, અત્યારે તો બરાબર માઇનસ ડિગ્રી 8-9 વહી જાય.
સેવા તો જગમાં સૌ કરે પણ તકે કરે તે મહાન, તક વિનાની સેવા ક્યારેક ઉલટું કરે છે જ્ઞાન. તકની સેવા કામ કરે વળી અપાવે આશીર્વાદ, તકની સેવા સૌના દિલમાં સદાય રહે છે યાદ.
તકની સેવા યાદ રહ્યો. હા, મમ્મી નરસંડામ ભણતા હતા, કાંઈ નહોતું, ભિક્ષા માગીને લાવ્યા હતા, એ ઇતિહાસ લાંબો છે. પણ એવે વખતે વલ્લભભાઈ વાનાણીના પિતા જયરામ દાદા કઈ કપાનો વેપાર કરેલો ને પૈસા કમાણેલા, અને દાદાભાઈ જભાના લાંબા ખિસ્સામાં રૂપિયાની થોકડી ભરી નરસંડે આવેલા, અને કહે છે અમારા ગુરુને કે સ્વામી આ સાધુ ભણે છે તે મારે સેવા કરવી છે. એમ જ્યાં વાત કરી ત્યાં તો મારા કાન કેમ, મેં કીધું આ લ્યો આ સોપડી બોપડી લેવામાં બાપા કાયમ કરશે ખરા. એટલે અમારા ગુરુને કે બોલો, જરૂર હોય તો બોલો. હવે અમારે પુસ્તક પુસ્તક લેવાના જરૂર ગણી, પણ ગુરુ મહારાજ તો એવા ને એ કહે જ નહીં ને, ઓલા દાદા ભી મારે અને મને પડખે બેઠા બેઠા સેટપેટ થાય, આપણે બોલાય નહીં. તે દાદા કે કેટલા આપું, કારણ કે તમારી જે શ્રદ્ધા હોય, સમજ્યા. અમારા ગુરુને એવો સ્વભાવ હતો, કોઈ બહુ સેવાનું કે ને ત્યારે શું કે ખબર છે, 150 ગ્રામ હાકલ લેતો આવજે, સમજાણું. એવા નિષ્ફળ બજરાનંદી સાચું. તો ઓલા દાદા કે કેટલા સેવા કરી, તો કે તમારે જે દેવ હોય દો, સંતો ભણે છે તે એને કામ લાગશે. તો કે તમે કહો એટલે આપું. તો કે ભાઈ ભાઈ તમારે શ્રદ્ધા હોય તો આપો. તો કે ના ના સ્વામી તમે કહો. ત્યારે સ્વામી કહે તો હો આપો, હો બહે આપો. હલો હો બહે એવા ચટકી, અને ઓલો દાદો થોકડી લઈને આવ્યો હતો, એનું તો ખીસું ડાટા જેવું બહાર દેખાતું હતું. મેં કીધું હવે આ ગુરુ કંઈક દયા કરે તો સારું. પછી બોલા દાદા કે એટલા નહીં, ઘણા કમાણો શું કપા આઘો પાછો કર્યો છે, તે રૂપિયા 1000 રાખો. સમજાણું, એમ કરી 1000 રૂપિયા એ જમાનામાં આપેલા હો તકે. હા, એ કાંઈ ભૂલાય, તકની સેવા ન ભૂલાય, એ સદાય યાદ રહે, સમજ્યા. પછી આપણે આ કુંડળ રાખ્યું, અને જયરામ દાદા ખોપાળા નામું લખતા મંદિરનું સેવા કરતા. તે એક દિવાળી હું ચડી, એ કે મારે તો કુંડળ જવું છે ને, ઉતાવળીમાં સ્નાન કરવું છે ને, મારે તો ધામમાં કુંડળ જવું છે કે હો. અને અહીં આવીને ધામમાં ગયા, જૂનું મંદિર હતું એમાં અમાસનો પવિત્ર દિવસ, દાદાને એટેક આવી ગયો ને કુંડળમાં ધામમાં ગયા. લ્યો તકે સેવા કરી મહારાજે તકે ધામમાં લઈ લીધા. પણ આ બધાથી થતું નથી. એ જી તકની સેવા કામ કરે વળિયા પાવે આશીર્વાદ, તકની સેવા સૌના દિલમાં સદાય રહે છે યાદ. અમે એકવાર વડતાલ પાઠશાળામાંથી ભણીને લક્ષ્મીનારાયણ દેવના મંદિરે દર્શને જતા હતા, વચમાં દુકાનો આવે છે, એ દુકાને એક સાધુ ઉભેલા, અમને ભણતા જાણતા હતા એટલે અમને બોલ્યા કે અહીંયા તમે ભણો છો, કીધું હા સ્વામી. એ આને બેને આને રિફિલ આપ કે, ઓલા દુકાનવાળાને કે લખવાની. એ વખતે પહેલાં તો આપણે ઓલો કાંકરો જ આવતો કાળો, એ વખતે ઓલી જાડી રિફિલ નીકળેલી 6 રૂપિયામાં આવતી, મને બધું યાદ છે. બહુ મોંઘી 6 રૂપિયા એટલે ઓલા સાધુ કે બે આપી દે કે તે અમને બેને એ સાધુએ રિફિલ અપાવી. તમે તે સ્વામીને સામું જોઈ જ રહ્યા, એ સ્વામી હજે નથી ભૂલાતી, રિફિલ નથી ભૂલાતી, કારણ કે તે દી અમારી પાસે કાંઈ નહીં. અને રિફિલને તમે જોજો કરતા, અને ખોટો લીટો ન કરતા, ખૂટી જાય તો, અને બહુ સાઇન વાપરતા ભાઈ ભાઈ. એને કહેવાય તકની સેવા કહેવાય. એવા જીવનના પ્રસંગો ઘણા યાદ આવે.
તક ઝડપતા આવડે તો
ટક કરી દે કામ, મળી જાય થોડી મહેનતે બહુ મોટું ઇનામ. આળસુ ને જે અજ્ઞાની અને શ્રદ્ધા વિનાના જન, બુદ્ધિ વિનાના હોય તે તકનું કરે હનન. એ તક ન ઝડપી શકે. કોક તત્વ ચિંતકે એમ કીધું કે તકને આગળ જ વાળો હોય, માય ટાઈલ હોય, આમ આવચીન પકડો હાથ બાંધો ને બધો આમ, પછી વાહે હાથ હાથ પર ટાઈલમાં કાંઈ હાથ માનવા. માટે તક પકડવી એ બુદ્ધિશાળીનું, શ્રદ્ધાવાળાનું, ડાયાનું, સમજણાનું કામ છે. અતિ ડાયા ને હેતાળા સ મહિમ શ્રદ્ધાવાન. અતિ ડાયા ને હેતાળા ને મહિમાએ સહિત જેને શ્રદ્ધા હોય, તક ચૂકે નહીં કોઈ દી, મેળવી લે ભગવાન. ઈ તક ન ચૂકે ઈ પરમેશ્વર મેળવી લે. તકે રાજીપો રળી લે, તકે રહે સાવધાન, એવા પ્રેમી ચતુર જનને ઝટ મળે ભગવાન. એવા પ્રેમી ચતુર જનને ઝટ મળે ભગવાન. મહારાજ કહેશે, સંતો આ દાદો ખાચર બહુ સાવધાન છે, અમારી જરાક વાત સાંભળીને તકે સુખમુનિને તપાડીને અમારો રાજીપો કમી ગયેલો. એક વખત સુખ સ્વામી પોતે પૂજા કરવા બેઠા હતા, બહુ સરસ વાત છે, નાની એવી, અને પોતાનો આનિક વિધિ બધો કરી રહ્યા, પછી પૂજાનું વિસર્જન કર્યું, પણ પોતાના મનમાં અસંતોષ થયો કે મારે પૂજામાં કાંઈક વિધિ બાકી રહી ગયો જણાય છે, એ હું બાકી રહી ગયું છે કાંઈ ખબર ન પડી, પણ કાંઈક બાકી છે આજ મને પૂજામાં કાંઈક ખૂટે છે. ફરીને પૂજા પાથરીને બેઠા. હા, એ કે અધૂરું રહી ખોટું. ફરીને બેઠા પૂજા પાથરીને, ફરીને પૂજા કર્યો, પોતાનો વિધિ કર્યો, પછી તો દંડવટ કર્યા, પ્રદક્ષિણા કરીને સંધ્યા ગાયત્રી વગેરે બધું કર્યા, પછી ખબર પડી કે હા, પહેલી ફેરે દંડવટ ભૂલી ગયો હતો. હું ભૂલી ગયો તેની ખબર, આખી પૂજા ફરીને કરી. તારે શું ભળી કેવા છે? આપણે એમ કે કાંઈ વાંધો નહીં, જે રહ્યું રહ્યું, થયું થયું, હરી ચાલો હાલો બે. આ પૂજા કરી એ જ સારું આપણા માટે. તો તાર હું બાકી રહી ગયા ને ક્યાં કરો, બળના દીકરા જેમ તેમ છીએ. ફરીને બેઠા, દંડવટ રહી ગયા હતા એ ખબર પડી પોતાને. પછી આવા સુખ સ્વામી પૂજાના અંગવાળા હતા. અને સુકાનંદ સ્વામી જ્યારે પૂજા કરતા ત્યારે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ ઈ કીર્તન બોલાવતા હતા, એમ અનુભવી પુરુષોનું કહેવું છે. કોઈ પાર્ષદ કે સાધુ ભગતભાઈ બોલાવતા છે, પૂજા વિધિવત કરતા લેતા સંપૂર્ણ સુખ, એમાં ઓછું જો જણાય તો અંતરે રહેતું અસુખ. અને અંગ કહેવાય, ઘણાય માનસી પૂજાના અંગવાળા હોય, માનસીમાં જો જરાય સુખ ઓછું આવે તો ન ફાવે, એને સંપૂર્ણ શાંતિથી માનસી થાય ને પછી જ ઓડકાર આવે તૃપ્તિનો. ઘણાને પૂજા પ્રત્યક્ષ પૂજાનું અંગ હોય, શાંતિથી પૂજા થાય પછી તૃપ્તિનો ઓડકાર આવે, અને ઘણાને ધ્યાનનું અંગ હોય, જો એ અડધો કલાક કલાક જે ધ્યાન થાય થાય તો જ શાંતિ થાય, અને ઘણાને માળાનું અંગ હોય, હો દોઢ હો શાંતિથી માળા ફેરવે ને ઠરે અંતર ઠરે પછી જ સુખ રહે, ઘણાને ભગવાનની કથા કીર્તનનું અંગ હોય તો એ થાય પછી જ શાંતિ થાય, અને ઘણાને કાંઈ અંગ જ ન હોય. એક વાતમાં હક નહીં, અને પૂજામાંય સુખ ન થાય, માનસીમાંય ન થાય, કથા કીર્તનમાંય ન થાય, સોયટો જ ન હોય જીવમાં, માકલા જ માર્યા કરે આમથી આમને આમથી આમ, વળિયું દે ને જ્યાં હોય ને માથા મારે, કોકના ખાતામાં જઈને માથું મારે, તમે આ કેમ ભાઈ, તને આ કોણ પૂછે ભાઈ, જાને હક લે ને હક લેવા દે. જેને ભજનનો અંગ નથી, જેનો આત્મા કોઈ પણ અંગ પકડીને પરમેશ્વરને પામવામાં ભગવાનના સ્મરણમાં જામતો નથી, એનું જોખમ છે. એ સત્સંગમાં છે પણ સત્સંગ એનામ નથી. ભગવાન કૃપા કરે આપણને કાંઈક અંગ પડવું પડે, અને ભજનનું અંગ તો હોવું જ જોઈએ. કેવળ સેવાના અને દોડ દોડ કરવાના અંગ છે એ ઠીક છે, પણ પરમેશ્વરની સાથે માળા દ્વારા, માનસી દ્વારા, પ્રત્યક્ષ પૂજા દ્વારા, પ્રદક્ષિણા દ્વારા, કીર્તન દ્વારા, કથા દ્વારા આપણો આત્મા રસબસ થવો જોઈએ, અને શાંતિ અંદર મળવી જોઈએ, આ ટાઢું થવું જોઈએ. નહીતર વર્ષો આમના વયા જાય ને જીવ ભગવાન સાથે જોડાય નહીં તો છે ને અજંપા જેવું ને અસુખ જેવું અંતરમાં રહ્યા કરે, અને પછી એને લઈને છે ને કોકની યારે તામસી ગુણ આવીને તમો ગુણમાં ડખો હોય જ થાય, પછી બીજાના અભાવ ગુણ આવે ને જામે નહીં. ખ્યાલ આવ્યો તમને? એક તમારા ગૃહસ્થ આશ્રમનું તમને છે ને એક દ્રષ્ટાંત દઉં સમજાય. એટલે ગૃહસ્થ આશ્રમમાં સ્ત્રી પરણીને હારે જાય,
અને ન્યા જઈને એને જો એના પતિનું સંપૂર્ણ સુખ ને પ્રેમ મળે ને તો ઘરના કુટુંબીઓની સાથે થતા ન્યાય અન્યાય થોડા ઘણા વાક્ય કડવા એ બધું ખમી ખાય, કોઈ ડખો ન થાય, જીવન પૂરું કરી દે. પણ એને એના પૈણાની સાથે ભળે નહીં, એની સાથે પ્રેમને હેતને સુખ ન અનુભવાય તો નહીં જેવી બાબતે દેરાણી અરે જેઠાણી અરે દેર અરે નણંદ અરે બીજી ત્રીજી બાબતમાં તમો ગુણ વરતતા બોલાચાલી ડખા બધા થયા જ કરે. એમ જેમ સંસાર છોડીને હારે ગયેલી સ્ત્રીને પતિનું સુખ ન મળે તો તમો ગુણ રહે અને ચડેલું જ રહે તબલું જ્યાં હોય ને અથડાઈને વાગ્યા કરે ભટકાણ્યા કરે. એમ સંસાર છોડીને જે સાચું થયો ત્યાગી થયો એને પોતાનો પિયુ પરિણો જે પુરુષોત્તમ એનું જો એને ધ્યાનમાં માનસીમાં કીર્તનમાં કથામાં પૂજામાં સુખ ન અનુભવાય ને શાંતિ ન મળે તો એનું તબલું ચડેલું રહે. એ તમો ગુણમાં જીવે, એ બીજા બધા અરે અથડાયણા જ કરે બાધ્યા કરે જ્યાં હોય ને અસુખ રે અજંપો રે ઠરે નહીં. માટે ભજનનું અંગ તો હોવું જોઈએ. આ સુખ સ્વામીને કેટલું સરસ પૂજાનું અંગ છે, જરાક અધૂરું લાગ્યું શાંતિ ન થઈ, આને અંગ કહેવાય. બંધુ સહજાનંદ બોલાવતા હતા સ્વામી, એવું પૂજાનું અંગ હતું. સુખ મુનિને સદાય કીર્તન ગવરાવે ભાવથી પૂજામાં નિમગ્ન થાય. આમ હરિને ભજતા રહેતા હરિમાં સમાય, અંતર્યામી જણાવતા અગમ વાતો સદાય. આવી રીતે પરમેશ્વરની સાથે દિલ જોડીને રહેતા એટલે પરમેશ્વર ક્યારેક ક્યારેક અગમ વાતો પણ અંતસ્પૂર્ણાથી જણાવતા જણાય આવતું. એક વખત સ્વામી મવા પધારેલા અને ત્યાંથી ગામ જીંજોડા જે કુંડલા પાસે છે ત્યાં પધાર્યા. ત્યાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી હતી. પછી રસોઈની પ્રસાદી જ્યારે હરિભક્તને આપવા માંડી ત્યારે સુકાનંદ સ્વામી બોલ્યા, જે હમણાં પ્રસાદી આપશો નહીં, ભવાના હરિજનો અહીં દર્શને આવે છે. એમ સ્વામીએ અંતર્યામીપણે વાત કરી. પછી ઘડીક વાર થઈ ત્યારે મહુવાના ખીમો શેઠ વગેરે ગામ ઝીંઝોડે આવ્યા. ત્યાં તેમને સૌને જમાડ્યા. પછી વધેલી પ્રસાદી રસોઈવાળાના ઘરે મોકલાવી દીધી. આ ભગવાનની સાથે જોડાણનું કારણ છે. પરમેશ્વર ક્યારેક ક્યારેક જણાવી દેતા હોય છે. શ્રી હરિના પ્રતાપથી સંત અંતર્યામી થાય, હરિ ઈચ્છાથી ભવિષ્યનું ઝટતે જાણી જાય. શ્રી હરિના પ્રતાપથી આ બધું થાય. વિશ્વાસી જનને મનાય છે, બીજાને રહે સંશય. વિશ્વાસીને મનાય, બીજાને તો શંકા કુશંકા રહેવાની જ. વિશ્વાસી ખાટી જાય છે, બીજાને મળે નહીં કંઈ. લ્યો, વિશ્વાસીને હંમેશાને માટે આવો બધો આધ્યાત્મિક લાભ થતો હોય છે, મહિમા થતો હોય છે. સંવત 1873 ભાદરવા સુદ એકાદશીએ મહારાજે ગઢપુરમાં ભક્તિબાગમાં હરમાના વૃક્ષ નીચે બેસીને ખગોળ ભૂગોળની રચનાનો તથા મનુષ્ય દેહની દુર્લભતાને વર્ણવતો એક પત્ર સુકમુનિ પાસે લખાયો છે. આ સત્સંગમાં અતિ પ્રસિદ્ધ છે, જેને આપણે વચનામતની પછવાડે ખગોળ ભૂગોળનું વચનામત તરીકે બધા ઓળખે છે, છાપ્યું છે. અને આ પત્રને હરિલીલામૃતના 6ઠા કળશના 12મા વિશ્રામમાં વણી લીધો છે. એ આવા રીતે છે. શ્રીજી કહે સુકાનંદને, જન જન્મ પામીને જે હ ઉપાય ન કરે મોક્ષનો મોટો મૂરખ ગણવો તે હ. હરિલીલામૃત મહારાજ કે જન્મ પામીને મોક્ષ ન કરે એ મોટો મૂરખ છે. વ્યવહારિક કામમાં ડાયો, ભલે લોકમાં ચતુર ગણાયો, ધરે બુદ્ધિનું બહુ અભિમાન, પણ જો ન ભજે ભગવાન. સત્પુરુષને સશાસ્ત્ર જે છે તે તો એવાને મૂરખ ગણે છે. ગમે એવો ડાયો બુદ્ધિશાળી ધનવાન હોય, એની જગતમાં યશ કીર્તિ બહુ હોય, પણ જો તે પ્રભુ ન ભજતો હોય તો હરિજી અને મોટા સત્પુરુષ એને મૂરખ ગણે છે. એથી વિશેષ કઈ નહીં. ભલે હોય તે માણસ મોટો, પણ તણખલાથી છેક છોટો. સાંભળજો, જગતની મોટાઈમાં અને સમૃદ્ધિમાં બંધાણેલા અને મોક્ષની વાતને નહીં ભૂખથી પકડનારા એને સાંભળવા જેવું છે. હાવ તણખલા જેવો છે, શું કરવાની એની સમૃદ્ધિ મોટાય, કલ્યાણ બગાડીને બેહવાનું એમાં શું વળે. સુખ વિષયના સપન સમાન, સપન જેવા જ મોટપમાન, ખોય આવરદા એવા માટે જેમ રાખ લે સુવર્ણમાં સાટે. હોનાને માટે રાખ લે એ મૂર્ખ ગણાય, એમ આ સપના જેવા વિષય સુખને માટે જેણે પોતાનું કલ્યાણ બગાડી નાખ્યું એ મૂર્ખ છે. તેથી મોટી તે શી મૂર્ખાય, ધીક ધીક યાની ચતુરાય, વલો એવું લેવા માખણ વારી, પીધું ઝેરને અમૃત ધારી. માખણ મેળવવા હારું પાણી વલોયું, મરી જાય તોય ન મળે માખણ. એમ આ જગતમાં ડાયો થઈ અને સુખીઓ થવા હારું માન મોટાની સમૃદ્ધિ ભેગી કરી, એમાં ક્યાં સુખ છે? પાણી માખણ નથી એમાં સુખ નથી, સુખ તો પ્રભુ પ્રાપ્તિમાં છે. એ જેણે ન કર્યું એ તો દુઃખી થવાના. સત્ય પોતાનો અર્થ ન સાર્યો તે તો જાણવો આત્મહત્યારો. પ્રભુ પ્રાપ્તિ રૂપ જે અર્થ સારવાનો છે, ભરત ભૂમિમાં મનુષ્ય દેહ પામીને એ અર્થ જેણે ન સાર્યો તે આત્મહત્યારો છે. મોક્ષ ક્ષેત્રમાં જન અવતાર ઘણે કાળે મળે બીજી વાર, આનું સુખસ્વામી આગળ બહુ મોટું વિસ્તાર વાર લખાયું છે મહારાજે. માટે ડાયા માણસોએ પ્રભુ ભજી લેવા, મોક્ષ સુધારે એને ડાયો કહેવાય. સુખસ્વામીના હાથે આવા પત્ર રહસ્યરૂપ મહારાજે લખાવ્યા હતા એ સુખસ્વામીની વિશેષતા છે. જીવની મૂંઝવણ ટાળતા સચોટ દેતા ઉપાય, તેથી જીવનું સહજમાં નિર્વિઘ્ન કલ્યાણ થાય. સુખસ્વામી હમણાં કહ્યું એમ બુદ્ધિશાળી તો બહુ હતા, કોઈ આવીને કાંઈ પ્રશ્ન કરે વાત કરે મૂંઝવણ પૂછે તો સ્વામી પટ લઈને એવો સરસ ઉપાય બતાવી દેતા, જીવની મૂંઝવણ ટળે ને કલ્યાણ થાય. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, સુખસ્વામીની પાસે એ ગરીબ ભગત સમાગમ કરવા આવ્યો. થોડા દિવસ રોકાણો, સ્વામી પાસે બે, સ્વામી વાતો કરે, સ્વામીનો હેતવાળો. એક દિવસ સ્વામીને કે, સ્વામી હું જે દાડાનો અહીંયા આવ્યો ને આપની પાસે, તે દાડાનું રોજ મારું ઘરવાળું મારા સપનામાં આવે છે. સ્વામી કે, હોય નહીં, પહેલાં આવતું તું? તો કે, ના, ઘરે હતો ને સ્વામી હું ત્યારે રોજ તમે સપનામાં આવતા, અને અહીં તમારી પાસે આવ્યો હતા એ આવે છે. લ્યો તો હવે મારે શું કરવું સ્વામી, આવો પ્રશ્ન પૂછો, તમે કહો એમ કરું કે? ત્યારે સ્વામી કે, ઘરે જા, તું ઘરે રહે. સ્વામી કે, તું ઘરે રહીશ તો હું સપનામાં આવીશ ને એમાં તારું સારું થાય, અને મારી પાસે રહીશ અને તારું ઘરવાળું સપનામાં આવશે એ ઠીક નહીં, માટે તું ઘરે જ રહે. કે સરસ ઉપાય બતાવી દીધો, આ કોઈને જોતો હોય તો.
આપણા કલ્યાણ કારણે જોઈએ હૃદયનો ભાવ, ભેળા રહેવાથી શું વળે જો હોય હૈયે અભાવ. સમજાય છે? માં તો પછી મોટા પાસે સદા રહીએ ને રાખીએ હૈયાનું હેત, રાજીપો લઈએ તો ટળે વાસના શત્રુ સમેત.
આવી અદ્ભુત વાત સુકાનંદ સ્વામીની આપણે સાંભળી રહ્યા છીએ. સુકાનંદ સ્વામીની ઉપરે શ્રીહરિ રાજી અપાર, ઉપયોગી વાતું કરતા તકે જણાવી પ્યાર. એક સમય ગઢપુરમાં અક્ષર ઓરડી મોજાર, ગોપાલ સ્વામીનો મહિમા હરિએ કહ્યો અપાર. આ પ્રસંગ પ્રસ્તુત થાય છે. એકવાર શ્રીહરિએ સુકાનંદ સ્વામીને ગોપાલ સ્વામીનો મહિમા કહ્યો કે, સુખ સ્વામી આ ગોપાલ સ્વામી બહુ મોટા છે ને, તે તો મૂર્તિમાન અક્ષર છે, ને એમની મોટપ જેમ છે તેમ અમારાથી પણ કહેવાની નહીં. કેમ જે તેને આ લોકમાં બરોબરીયા ઘણા હોય, પણ છેલ્લા પ્રકરણના 21ના વચનામૃતમાં અમે એની જ મોટપ કહી છે, ને સમ ખાઈને સર્વે મુક્તોમાં એને જ મોટા કહ્યા છે. હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રીજો વાત 60મીમાં આ લખ્યું છે. હેં કે સર્વે મુક્તોમાં એને જ મોટા કયા છે, ને અમારી મરજી યથાર્થપણે એ જ જાણે છે, માટે તમે એની સાથે હેત રાખજો સુખસ્વામી, અને જે પૂછવું હોય તે ગોપાલ સ્વામીને હાથ જોડીને પૂછજો. આવું કીધું, મોટા માનજો, જે પૂછવું હોય તે હાથ જોડીને પૂછજો, નિર્માની પણ એમ. પછી મુક્તાનંદ સ્વામી ને પણ મહારાજે મહિમા કહ્યો, પણ સુકાનંદ સ્વામીને આ વાત કરી, આવું નજરે જોઈ જાણી સુકાનંદ સ્વામી અપાર, ગોપાલ સ્વામીનો જાણતા મહિમા હૈયા મોજાર, આવું મહારાજે પોતે કહ્યું એટલે સ્વામીને ગોપાલ સ્વામીનો મહિમા બહુ રહેતો હતો. વળી ગોપાલ સ્વામી કેવા હતા તો સુખસ્વામી એવું કહેતા કે સર્વ ક્રિયામાં નિરંતર મહારાજને અક્ષરધામમાં જ છે એમ ગોપાલ સ્વામી દેખતા. તથા જેમ ફાનસમાં દીવો દેખે તેમ સઘળા જીવો અને તેમાં રહેલા શ્રી પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ દેખતા, છતાં પણ પોતાના મુખે ગોપાલ સ્વામી ક્યારેય પોતાના વખાણ નહોતા કરતા, પણ એક વખત બોલી ગયા હતા કે હું આવી રીતે દેખું છું. આવા ગોપાલ સ્વામી સમર્થ હતા એમ સુખ સ્વામી કાયમ ગોપાલ સ્વામીનો મહિમા બધાને કહેતા. અને મહારાજને દેહ મૂકવા આડા બે ત્રણ દિવસ રહ્યા હતા ત્યારે પોતે રાત્રિએ મહારાજ એવું બોલ્યા કે મારી પાસે કોણ કોણ છે. ત્યારે સુખ સ્વામીએ કહ્યું, રતનજી બાપુ છે તથા મૂળજી બ્રહ્મચારી અને હું, ત્રણ જણા છીએ મહારાજ. ત્યારે મહારાજે સુખમનીને કહ્યું કે તમે જાઓ, મુક્તાનંદ સ્વામી બોલાવી લેવો, જોજો બીજા કોઈને સાથે આવવા દેશો નહીં. સારું મહારાજ, એમ કહી સુખ સ્વામી નીકળ્યા અને મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મહારાજ તમને એકલાને બોલાવ્યા છે, ખાનગીમાં કામ છે, માટે અક્ષરવડીમાં પધારો. એટલે સુખ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી અક્ષરવડીમાં આવ્યા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, અમે કહીએ એમ કરશો? મહારાજ તમે કહો એમ જ કરવાનું હોય ને. પ્રભુ બોલો, જેમ કહેશો એમ કરશું, કેમ જે અમને તમારો વિશ્વાસ છે, માટે જેની આજ્ઞામાં રાખશો એની આજ્ઞામાં અમે રહેશું મહારાજ. તો સાંભળો મુક્તાનંદ સ્વામી, અમે કહીએ એમ જો કરવાના હો તો પહેલાં અમારા પગ ચાલો. મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરણે ચાલ્યા. ત્યારે મહારાજ કે સ્વામી પાકું છે ને? હા મહારાજ તમે કહો એમ કરશો. સારું કે. અને પછી મહારાજ એવું બોલ્યા, હાથી તો નાગળ્યા કેશ, હાથીને બંધનમાં લીધા એમ. પછી મહારાજે સુખમુનિને પૂછ્યું કે હું કહું એમ તમે કરશો? એટલે સુખ સ્વામી કાંઈ બોલ્યા નહીં. પછી મહારાજ કે, સાંભળો તમે સર્વે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો, અક્ષરધામમાં પણ એ સર્વેને વર્તાવે છે અને જે મૂળ અક્ષર છે તે જ એ સ્વયં છે. ત્યારે સુખમુનિ કહે, હે મહારાજ મેં પ્રથમ આવું નહોતું જાણ્યું અને હું તો ગોપાલ સ્વામીનો જ સાધુ છું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી બહુ જ મોટા સાધુ છે, અક્ષરધામમાં પણ એ સર્વને ધરી રહ્યા છે, એક રૂપે પુરુષોત્તમનો મહિમા સર્વને કહે છે અને એક રૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા છે અને એક રૂપે અહીં આવ્યા છે, એમ સ્વામી ચાર રૂપે વર્તે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ આ તો બહુ મોટા, તે તમોય આટલા દિવસ સુધી અમોને વાત કેમ કરી નહીં? ત્યારે મહારાજ કહે, કેટલાક જૂના જનોને ઠીક ન પડે તે સારું ન કહ્યું, પણ ગોપાલ સ્વામી તો બહુ મોટા છે. આ વાત મુક્તાનંદ સ્વામીએ મહારાજના મુખેથી સાંભળેલી. પછી મુક્તાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના હતા ત્યારે પોતાના બધા શિષ્યોને બોલાવીને કહ્યું કે તમે હવેથી ગોપાલ સ્વામીના થઈને રહેજો. અને ગોપાલ સ્વામીને કહ્યું કે આ બધું મારું મંડળ હું તમને સોંપું છું. પોતાના બધા શિષ્યો ગોપાલ સ્વામીને હોંપીને મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા હતા.
એ જીવાલો ગોપાળાનંદને વખાણતા વારંવાર, સૌ સંતને સમજાવતા સ્વામીનો મહિમા અપાર. ગોપાલ સ્વામીનો મહિમા કહ્યો હતો હરિરાય, તેથી સુકાનંદ સ્વામીને સ્વામીનો ભાર સદાય. બહુ ભાર રહેતો સર્વને ગોપાલ સ્વામીમાં શ્રીજી કરાવતા હે, પોતે જ કહેતા મહિમા સદાય પ્રેમ સમેત. પોતે જ કહેતા મહિમા વાલો સદાય પ્રેમ સમેત. હેતથી ભગવાન શ્રી હરિ સર્વે સંતનો મહિમા કહેતા, પણ ગોપાલ સ્વામીનો મહિમા તો બહુ વિશેષ કહેતા હતા. એટલે સુખમુનિને ગોપાલ સ્વામીમાં બહુ હેત હતું અને સુખમુનિ કાયમ ગોપાલ સ્વામીને પૂછીને જ બધું કામ કરતા. આવા સુખમુનિ દાસના દાસ થઈને જીવ્યા એ આપણે શીખવા જેવું છે. શ્રી હરિના દાસ ગોપાલ સ્વામીને એના દાસ સુખમુનિ કાયમ રહ્યા. પણ એવું નથી માન્યું કે તમારા કરતાંય હું મહારાજની ભેળો વધારે રહ્યો ને મહારાજે મારી પાસે બધું રહસ્ય લખાયું ને હું વધારે રહસ્ય જાણું છું, એવું અભિમાન ગોપાલ સ્વામી પાસે સુખમુનિએ નથી રાખ્યું. મહારાજે મોટા કીધા એટલે મોટા,
આપણે એની પાસે કાંઈ નહીં, ભલે મહારાજ ભેળા રાત દી રહ્યા, મહારાજે બધા ગ્રંથો ને પત્રો રહસ્ય મને કહ્યું હોય, પણ ગોપાલ સ્વામી મોટા એમ માનીને સુખમુનિ સદાય સ્વામીની આજ્ઞામાં જ રહ્યા છે, સ્વામીના શિષ્ય થઈને રહ્યા છે. આપણે પણ ભગવાનનો અને ભગવાનના મોટા સંતનો મહિમા સમજી સુખમુનિની જેમ સેવક થઈને રહેશું તો સહેજે સહેજે માયા તરી જાશું. સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની.